ගරු වාසුදේව නානායක්කාර මන්ත්‍රීතුමා, ඔබතුමාට මිනිත්තු 7ක කාලයක් තියෙනවා.
ගරු සභාපතිතුමිය, ශ්‍රුති, දැන් මේ වනාන්තර මිනිස්සුන්ට අයිති නෑ, දෙපාර්තමේන්තුවකට අයිති. දැන් මේවා සැබවින්ම මිනිස්සුන්ගේ ප්‍රයෝජනය සඳහා අපිට ලබා දෙන්න පුළුවන් විදිය මොකද්ද? දැන් සංචාරකයෝ ආපුවාම යනවා සිංහරාජය යනවා කැලේ ඇතුලේ අපේ උඩවලවේ වනෝද්‍යානයට යනවා. නමුත් අපේ මිනිහෙකුට ඉතා සාමාන්‍ය කරුණක් වෙනුවෙන් හිමුටු ගෙටියක් අහුල ගන්න කැලේ ඇතුළට යන්න බෑ. මෙන්න මේක ගැන කීප දෙනෙක්ම කිව්වා, ඔබතුමිය ගැන බලන්න. ලොකුම ප්‍රශ්නේ අපේ මිනිස්සු ගවරංචු ඇව්වේ කවන්න කැලේ. ඇයි ගවරංචුවක් කොහෙට දාන්න? තනමීම් තියනවාද? නෑ. ඉතින් කොහොමද ගවය ඇති කරන්නේ? ඉතින් කොහොමද කිරි නිෂ්පාදනය කරන්නේ? කිරි නිෂ්පාදනය වැඩි කරන්න ඕනලු. ඉතින් අර ඉතාම ඉහළ ශුක්‍රාණු හොය හොය යනවා, එක වැස්සයකින් ගන්න කිරි ප්‍රමාණය වැඩි කරන්න. දැන් ඒ ක්‍රමය අපි අන්තිම වශයෙන් මොන ප්‍රමිතියකටද යන්නේ කියලා කල්පනා කරලා බලන්නවා. මේක ඔබතුමියට අයිති විෂයක් නෙමෙයි. නමුත් මම මේ ගැන කතා කළ යුතුයි. මොකද කිරි නිෂ්පාදනය කරන අපේ මිල්කොත් සමාගමේ සේවක සහෝදරවරු මාව හම්බ වෙලා, NLDB එකේ සහෝදරව හම්බ වෙලා කිව්වා, දැන් මේ ගවයන් යවන්න පුළුවන්කමක් නැත්තම් කැලෑවට උන්ගේ ආහාරය සඳහා වෙන තනවිම්මැත්තෙත් නැත්තම් එහෙනම් ඉතින් මේ වැඩේ කරන්න වෙන්නේ අපේ රටේ දේපල විදේශිකයින්ට බාර කරලයි කියලා. දැන් අපි දන්නවා මේ වෙනකොට තියෙනවා කැබිනට් මණ්ඩලයේ තීරණයක්, මේ ඉන්දියාවේ ඩේරි දෙපාර්තමේන්තුව, කිරි දෙපාර්තමේන්තුවයි, ලංකාවේ මේ අපේ මිල්කෝ එකයි NLDB එකයි එකට එකතු කිරීමේ ක්‍රියාදාමයක යෝජනාව. දැන් මේ එකතු කිරීමේ අර්ථය වෙන්නේ කුමක්ද කියන එක අපි සේවකයන්ගේ පැත්තෙනුත් මේ රටේ පාරිභෝගිකයන්ගේ පැත්තෙනුත් ඇසිය යුතුයි. හයිලෙන්ඩ් වලට තියෙන ලොකු විශ්වාසයක්. හයිලෙන්ඩ් වලින් ඕන දෙයක් හැදුවොත් ඒවා විකිණෙනවා. ඉවර කරලත් ඉවර වෙනවා ඉක්මනට. ඔබතුමියත් අපි දන්නවා. නමුත් අද වෙනකොට මේ හයිලෙන්ඩ් හයිජැක් කරන්න යෝජනාවක් තියෙනවද කියලා බයක් ඇති වෙලා තියෙනවා පාරිභෝගිකයටයි සේවකයටයි සැපයුම්කරුවටයි ඒ වගේම බෙදා හරින්නාට. මේ ඔක්කොම ගැන මොකද්ද වෙන්නේ? බෙදා හරින්නා, සැපයුම්කරුවා, පාරිභෝගිකයා මේ අය එක්තරා විදියකට මේ කිරි ලබා ගත්තා. දැන් අපි අරගත්තම කාගේ සමාගම? අපේ තරංකරුවේ, අපේ මේ බෝඩ් එකේ තරංකරුවේ කාගේ සමාගම? කාගේ සමාගම ඉන්දියානු පාර්ශවයේ පංගුකාරයෙක් හැටියට මේ එකතු කිරීමට එන. ඒක තේරුම් මොකද්ද? අපේ තරඟකරුවා මේකේ අයිතිකරුවෙක් බවට පත් කරනවා අපි සමග සමසමව. සමහර විට මේකේ මුළු කළමනාකාරීත්වය යන්නේ අවසාන වශයෙන් කාගේ සමාගමට වෙන්න පුළුවන්. දැන් අපේ තරඟකරුවා අපිත් එක්ක එකතු කළා, ඔහුට ඒකේ කළමනාකාරීත්වය බාර දෙනවා නම් අපට යන කල මොකද්ද කියලා අපි ආයෙත් කියන්න ඕනේ. හයිලෙන්ඩ් වලට යන කල අපේ හයිලෙන්ඩ් යෝගට්, හයිලෙන්ඩ් කිරි, හයිලෙන්ඩ් චීස් මේවට යන කල මොකද්ද කියලා අපි කියන්න ඕනේ. අපි අරගෙන බැලුවොත් මේ ගිවිසුම අනුව අපි දන්නවා මේකේ කෙටුම්පත පාර්ලිමේන්තුවට ඇවිල්ලා නැහැ. නමුත් අඩු ගානේ මම කියනවා මේ පාර්ලිමේන්තුවේ මේක සාකච්ඡා කළ යුතුයි. ඒ සඳහා සංකල්ප පත්‍රිකාවක්වත් මේ සඳහා දමන්නේ කියලා. මොකද අපි දන්නේ නැහැ මේකේ අගමුල කොහොමද සම්බන්ධ වෙන්නේ කියලා. මේක සම්බන්ධ වෙන ආකාරය විකුණුමක්ද, කොච්චර කාලයකට බදුකරයක්ද, ඒ බදුකරය කාලයේ මේකේ පාලනය කොහොමද? මම දැක්ක එක කැබිනට් පත්‍රිකාවක තියෙනවා පාලනයේ නියමානුකූලව මේ ඒකාබද්ධ සමාගමට ලැබෙන තුරු ඒකට නාමික ගෙවීමක් කළා ඒ අයට පාලනය බාර දෙන්න කියලා ජොයින්ට් වෙන්චර් කම්පනියකට, ඒකාබද්ධ සමාගමට. ඒකාබද්ධ සමාගම කවුද ඒකේ පංගුකාරයෝ? ලංකා ආණ්ඩුව පැත්තෙන්, ලංකාව පැත්තෙන් කවුද එතන ඉන්නේ? මේවා අපි දන්නේ නැහැ. ඒ නිසයි මම කියන්නේ මේක සාකච්ඡා කිරීමට මේ පාර්ලිමේන්තුවට ඉඩක් දෙන්න, ඒ වගේම මේ රටේ ජනතාවට ඉඩක් දෙන්න.
ඔබතුමාට මිනිත්තු දෙකක කාලයක් තියෙනවා
මේ කිවිසුම ගැන සාකච්ඡා කරන්න. දැන් ඊළඟට මම කල්පනා කරේ මේ ආටිකල්ස් ඇන් මෙමොරැන්ඩම් තාම ඉදිරිපත් වෙලා නැහැ. ඒවා ඉදිරිපත් වෙන්න තියෙන්නේ හෙට. ඒවා ගැන ඇත්ත වශයෙන්ම ඒවායේ අන්තර්ගතය අපි දන්නේ නැහැ. ඒවා නිසා ගම්‍ය වෙන කරුණු අපි දන්නේ නැහැ. මේ වගේ මහා නොදැනුවත්කමක අන්ධකාරයක අපි ඉන්නේ මේ ගිවිසුම ගැන. ඒ වගේම කිරි ගොවීන් අපි දන්නවා එයාට ආරක්ෂක අරමුදලක් තියෙනවා, එයාට විශ්‍රාමික අරමුදලක් තියෙනවා. මේවට මොනවද වෙන්නේ යන්නේ? මේ සේවකින්ට මොකද වෙන්නේ යන්නේ? එන්.එල්.ඩී.පී. එකේ මිල්කෝ එකේ මම දන්නවා වෘත්තීය සමිතිත් එක්ක ඇමතුමා සාකච්ඡා කරමින් ඉන්නවා. නමුත් ඇමතුමා දන්න ප්‍රමාණය බොහොම ටිකයි. ඒකයි අපේ සේවක සමිති වලින් අපට කියන්නේ, එතුමා දන්න ප්‍රමාණය මදි. අපිට මේකේ ඇත්ත හඩරුව දැනගන්නත්, දිගපළල දැනගන්නත්. මේකේ අන්තිම වශයෙන් මිල්කෝ සමාගම මේ රටේ අද වෙනකොට වැඩි කරගෙන තියෙනවා. මේ රටේ කිරි නිෂ්පාදනය අපි අරගත්තොත් 2014 ඉඳලා ලීටර් මිලියන 397ක ඉඳලා ලීටර් 500 මිලියන 506ක උද්ගාන දක්වා මේ අවුරුදු 17 ඉඳලා 22 වෙනකොට. ඉතින් මෙවැනි පුළුවන්කමක් තිබෙනවා නම් කිරි නිෂ්පාදනය වැඩි කරගන්න. ඒකට මොනවද නැත්තේ? නැත්තේ හොඳම ඝර්ම කලාපීය ශුක්‍රාණු අවශ්‍යයි. කෘතිම සිංචනයට කළමනාකරණයක හරියාකාර සංවිධානය අවශ්‍යයි. අනිත් පැත්තේ මොකක්ද අවශ්‍ය? යන්ත්‍ර සූත්‍ර අවශ්‍යයි. මේවා ලබා ගැනීමට තමයි අපි එහෙනම් මේ යන්නේ ඉන්දියන් සමාගමත් එක්ක. එහෙමනම් ඒක 51-49 ගනුදෙනුවක්වත් කළ යුතුයි. ආණ්ඩුවට 52 එන ආයෝජකයාට 49 දෙගොල්ලා සමසමව ලාභය බෙදා ගැනීමේ ක්‍රමයකුත් අවශ්‍යයි. එහෙම නැතුව මේ අද කරන්න යන අපේ අතපය බැඳලා අපි දන්නේ නැතුව අපි යන්නේ කොහෙද කියලා අන්තිම වශයෙන් කාගේස් කාරෙන්ගේ සාක්කුවට මිල්කෝ සමාගමේ නිෂ්පාදන දමන්නේ නම් යන්නේ මේ අපරාධය කරන්නේ පයි කියා මා ඉතා බලවත් ලෙස ඉල්ලා සිටිමින් මගේ වචන ආමාර කර රුස්තු
මූලසනේ සඳහා නම මන්ත්‍රීවරයෙකුගේ නමක් යෝජනා කරන ලෙස ඉල්ලා සිටිනවා. මංජුලා සනක් මන්ත්‍රීතුමිය.
මූලසන ආරෝඪ ගරු මන්ත්‍රීතුමියනි, මූලසනේ සඳහා ගරු සුදර්ශන් දෙනපිටිය මන්ත්‍රීතුමාගේ නම යෝජනා කරනවා.
ඒක ස්ථීර කරන්න මුදිතා මන්ත්‍රීතුමිය.
මූලසන ඔබ වෙන මන්ත්‍රීතුමියනි, මම ඒ යෝජනාව ස්ථිර කරනවා.
මූලසනේ සඳහා සුදර්ශන දෙනපිටිය මන්ත්‍රීතුමා පැමිණෙනවා.
ඊළඟට මහාචාර්ය චරිත හේරත්නතුමා.
ගරු මුලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, අද මේ විවාදයට භාජනය වෙන වන සංරක්ෂණ ආඥා පනත යටතේ ගරු ඇමතිතුමිය විසින් සාදන නියෝග සම්බන්ධ මේ විවාදයට සහභාගී වෙන්න ලැබීම ගැන මම ඉතාම සතුටටපත් වෙනවා. හැබැයි මම දරන ස්ථාවරය මේ සභාවේ බොහෝ අය මේක ගැන දරපු ස්ථාවරයට වඩා යම් කිසි වෙනසක් තියෙනවා කියලා මම හිතනවා. මේ විෂයට මගේ ලොකු සම්බන්ධයක් තියෙනවා. මම ඉස්සර හිටපු පරිසර අමාත්‍යාංශයට සම්බන්ධ වෙලා වැඩ කරලා තියෙනවා. ඒ වගේම මධ්‍යම පරිසර අධිකාරියේ සභාපතිවරයා වශයෙන් අවුරුදු 4ක් විතර වැඩ කරලා තියෙනවා. ඒ නිසා මේ රෙගුලේෂන් එක මීට ඉස්සෙල්ලා ගහපු අවස්ථාවෙත් මට මතකයක් තියෙනවා. මේ රටේ වන සංරක්ෂණ දෙපාර්තමේන්තුවට යටත් විජිත කාලේ ඉඳලා ගරු සභාපතිතුමනි, මේ රටේ විශාල ඉඩම් ප්‍රමාණයක් තිබුණා. හැබැයි ඒවා විවිධ කාලවල විවිධ ආණ්ඩු යටතේ වන ගහණයෙන් ඉවත් කරලා ජනාවාසකරණයට ගියා. දැන් අද ඔය කියන අලි මිනිස් ගැටුමෙත් එක හේතුවක් තමයි අලි ඉන්න තැන්වල මිනිස්සු ගිහිල්ලා ගෙවල් හදලා තියෙන තැනුත් තියෙනවා. එහෙම ප්‍රශ්න ගොඩක් මේකේ තිබුණා. හැබැයි අපේ වන සංරක්ෂණය සඳහා තමයි මේ දෙපාර්තමේන්තුව තියෙන්නේ. එනිසා ගරු ඇමතිතුමියත් මේ දෙපාර්තමේන්තුවේ ඉන්න ප්‍රධානීනුත් දන්නවා මේ දෙපාර්තමේන්තුවේ අදහස වන සංරක්ෂණයේ මිසක හෝටල් සංරක්ෂණය එහෙම නැත්නම් සංචාරක ව්‍යාපාරයේ සංරක්ෂණය නෙමෙයි. මේක හොඳට තේරුම් කරගන්න ඕන. ඒ නිසා අපේ රටේ වන සංරක්ෂණ දෙපාර්තමේන්තුවට විවිධ බලපෑම් විවිධ තර්ජන නොයෙක් අවස්ථාවල ආවා. ඒ තර්ජන වලින් එළියට එන එක ක්‍රමයක් විදිහට තමයි මීට ඉස්සර ගරු ඇමතුමිය මේ ගැන අවධානය දානවා නම් ඉතාම හොඳයි. මේක ඉතා වැදගත් ප්‍රශ්නයක්. මීට ඉස්සර මේ රෙගුලේෂන් එක ගැහුවෙම වන සංරක්ෂණ දෙපාර්තමේන්තුවට මේ වෙන සංවර්ධනය කියලා එන සමහර ඉන්ටර්නැෂනල් කොම්පැනිකාරයන්ගෙන් තිබිච්ච බලපෑමෙන් නිදහස් වෙන්න. හැබැයි මම පිළිගන්නවා මේකේ GIS ලොකේෂන් ගහන්න ගිහිල්ලා සමහර අයගේ පාරම්පරික දේපොළවල ප්‍රශ්නයක් ඇති වුණා කියන එක ඇත්ත. මේක නිවැරදි කරන්නත් අවශ්‍යයි. හැබැයි මේක නිවැරදි කරන ක්‍රමය ඇතුලේ මේ ඔබතුමිය අද නිකුත් කරන්න උත්සාහ කරන මේ විශේෂයෙන්ම රෙගුලාසි වලින් බරපතල ප්‍රශ්නයක් ඇති වෙන්නත් ඉඩ තියෙනවා. විශේෂයෙන්ම මම ඔබතුමියගේ අවධානයට ලක් කරන්න කැමති ආඥාපදයේ 3 වගන්තියේ 4 උපවගන්තිය සම්බන්ධව ඔබතුමිය දාලා තියෙන නියෝග දිහා බලද්දී ඇත්තටම මේකේ මේ කලමනාකරණ සැලැස්ම සම්බන්ධව ප්‍රශ්නයක් තියෙනවා. කලමනාකරණ සැලැස්මක් කොච්චර කාලයකටද හදන්නේ? මේකේ දක්වලා නැහැ. එතකොට කලමනාකරණ සැලැස්මක් අවුරුදු 5කට තමයි මෙච්චර කල් හැදුවේ. වන සංරක්ෂණයේ මේ බොක්ස් එක ඇතුලේ ඉන්නවා නම් දන්නවා අවුරුදු 5කට තමයි කලමනාකරණ සැලැස්මක් හදන්නේ. සිංහරාජ කලමනාකරණ සැලැස්ම හදන්න පුළුවන්. හැබැයි සිංහරාජ කලමනාකරණ සැලැස්ම මේක ඇතුලේ අනුව අවුරුදු කීයකටද හදන්නේ කියලා ඔබතුමියට මේක නිර්දේශ කරපුවාය කියලා නැහැ. ඒක ඔබතුමිය ඔතන ඉන්නත් පුළුවන් වෙන කෙනෙක් ඉන්නත් පුළුවන්. මේකේ ප්‍රශ්නයක් තියෙනවා. ඊළඟට මේ කලමනාකරණ කලාප කියන්නේ වුණා එකම කැලේකට රාශියක් හදන්න පුළුවන්. සිංහරාජ වනයේට කලමනාකරණ කලාප 5 හදලා ඒකෙන් 2 කොහේ හරි යන කම්පැනි එකකට දෙන්නත් පුළුවන්. ඔබතුමිය දෙන එකක් නෑ. නමුත් මම කියන්නේ මේ රෙගුලාසිය අනුව පුළුවන්. ඒ නිසා මේක ගැන ටිකක් කල්පනා කරන්න ඕන. මම මේ කියන්නේ ඔව් ඔබතුමිය ඔව් මගේ වෙලාව මට පස්සේ දෙන්න. ඔව්
මේ මගේ වෙලාවෙන් එතුමට දෙන්න. විශේෂයෙන්ම මේ සංරක්ෂිත වනාන්තරවල කලමනාකරණ සැලැස්ම කියන්නේ කිසිසේත්ම ගරු මන්ත්‍රීතුමනි මේක ඉදිරිපත් කරපු අමාත්‍යවරයා විදිහට මම වගකීමෙන් කියනවා එහෙම මේ විදේශිකයින්ට දෙන්න හෝ දේශීකයයට දෙන්න කලාප හදලා විකුණන වැඩක් නෙමෙයි. මේකේ කරන්න පුළුවන් සංරක්ෂිත වනාන්තරවල මේ සඳහා පර්යේෂණ කරන අයට අධ්‍යක්ෂ ජෙනරාල්ගේ අනුමැතිය ඇතිව ඒ සඳහා අවස්ථාවක් පුද්ගලයින්ට ලබා දීමක් කරන්න පුළුවන්, නරඹන්න අවස්ථාවක් ලබා දෙන්න පුළුවන්. ඒ වගේ දේවල් ඇරෙන්නේ කිසි වෙලාවක සංරක්ෂිත වනාන්තරවලට කිසිදු හානියක් වෙන්නේ නැහැ කියන එක ඉතාම වගකීමෙන් මේ ගැසට් එක අනුව මම සභාවට ඉදිරිපත් කරනවා.
නමුත් ගරු සභාපතිතුමියනි, තුමනි, ඒ වගේම ඇමතිතුමියනි, මේ කලමනාකරණ සැලැස්ම මේකේ තියෙනවා ඩිෆයින් කරලා. කලමනාකරණ සැලැස්ම යන්නේ යම් වනයක් විද්‍යාත්මක කලමනාකරණය සඳහා ආඥා පනදේ 3 වගන්තිය ප්‍රකාරව සකස් කරන ලද සංරක්ෂණ ජනරාල් විසින් අනුමත කරන ලද එකක් මිසක ඔය ස්ටඩියෝ වලට හදන එක වෙන රෙගුලේෂන් එකක්. මම මේ කියන රෙගුලේෂන් එකේ මේ සංරක්ෂණ කලාප කියන එක සම්බන්ධව ඔබතුමිය ගැන මට ප්‍රශ්නයක් නැහැ. නමුත් මම කියන්නේ මේ රෙගුලාසිය සම්බන්ධව ගැටලුවක් ඇති වෙන්න පුළුවන් කියලා. ඔබතුමියට ඒක ගැන අනාගතයේ සම්බන්ධව බය නැතුව යමක් කියන්න පුළුවන් කමක් නැහැ අපි කාටවත්.
ගරු අමාත්‍යතුමිය,
අව දෙන්න මෙතුමට. මේ ඒක ගැන කියන ගමන් මේ වන සංරක්ෂක අධ්‍යක්ෂ ජෙනරාල්ට කලමනාකරණ සැලැස්මක් වනය රැක ගැනීම සඳහා කරනවා ඇරෙන්නට ඔය රෙගුලාසිවල කිසිදු විදිහක වනය කිසිදු කෙනෙකුට විකිණීමට හෝ කොටස් කිරීමට හෝ ජාතික හෝ විදේශිකයින්ට විකිණීම හෝ එහෙම කිසිදුයක් වෙන්නේ නැහැ. මේක ආරක්ෂා කිරීම සඳහා මේ ගැසට් එකෙන් කරන්න පුළුවන් පර්යේෂණ කරන අයට ඇතුළට යන්න පුළුවන් අවසරයක් අරගෙන. එච්චරයි.
ඇනේ දැන් එතුමිය එතනදී ෆැක්චුවලිම වැරදි. දැන් බලන්න මං කියන ඔබතුමියත් එක්ක මට රණ්ඩුවක් ඇති කරගන්න අවශ්‍ය නැහැ. නමුත් ඔබතුමියට මේක උපදෙස් දීලා තියෙන එක්කෙනා ඒක හරියට කියලා නැහැ. ඉහත නිශ්චිතව දක්වා ඇති පරිදි රක්ෂිත වනයේක කළමනාකරණය සඳහා කළමනාකරණ ගිවිසුමකට එළඹීමට අවශ්‍ය වූ අවස්ථාවකදී මේ කියන්නේ මොකද්ද?
මන්ත්‍රීතුමා ඔබතුමා සිංහරාජය කියලා කියන්නේ සංරක්ෂිත වනයක්. නැෂනල් හෙරිටේජ් එක. එතකොට ඒක ගැන
නෙමෙයි. මේ
වනාන්තර හතර වර්ගයක්
තියෙනවා. හරි මට ඒක දන්නවා.
එකක් සංරක්ෂිත වනාන්තර, එකක් රක්ෂිත වනාන්තර, අනික් එක රජයේ කැලැසක් ගම්බද වනාන්තර. ඔබතුමා සිංහරාජය ගැන කතා කරලා රක්ෂිත වනාන්තර වල මැනේජ්මන්ට් ගිවිසුම ගැන කතා කරනවා. මම මගේ මේක වැරදි. මේ සභාවට යන මතය වැරදි.
කොටස් හතරකට කඩන්නේ නැහැ කියන එක මගේ ප්‍රකාශයක් විතරයි. ඒක මේකේ නැහැ. සිංහරාජය ගැන මගේ ඔපිනියන් එකක් මම කිව්වේ. නමුත් මම කියන්නේ මේකේ තියෙන මේ සංරක්ෂණ සහ රක්ෂිත වනාන්තර කියලා වර්ග මම දන්නවා. එතකොට මේකේ තියෙන මේ කළමනාකරණ ගිවිසුම පිළිබඳ ප්‍රශ්නයට ඔබතුමියලා ඉඩ තියලා තියෙනකොට මේක ඇතුලේ ඒ කළමනාකරණ ගිවිසුම ඇතුලේ වෙනත් දේවල් කරන්න පුළුවන් වෙනවා.
ඒක මම කියන්නේ. මේමයි සංරක්ෂිත කලාවල කිසිසේත්ම බෑ. ඔබතුමා සිංහරාජය රිෆර් කරපු හින්දා රක්ෂිත වනාන්තරවල යම් කිසි විදිහකට රක්ෂිත කියන්නේ සංරක්ෂිත වනාන්තර නෙවෙයි. රක්ෂිත වනාන්තරවල යම් කිසි කළමනාකරණ ගිවිසුමකට එළඹෙන්න පුළුවන් පානීය ජලය ගන්න, වේවැල් ටිකක් කපා ගන්න, ගොරකා ටිකක් ගන්න, එන්නේ වගේ කාරණාවලට ගිවිසුමකට එළඹෙන්න පුළුවන්. හැබැයි මේ සංරක්ෂිත වනාන්තර නෙවෙයි රක්ෂිත වනාන්තර කියන එක. දෙක ඔබතුමාට පැටලැවිලා සභාවට වැරදි මතයක් එනවා ඒක.
දෙන්න ගරු සභාපතිතුමනි මට ආවගේ වෙලාව අවශ්‍යයි. මොකද
මේ ගරු මන්ත්‍රී මම කොමත් ඔබතුමාට තව විනාඩි දෙක කාලයක් තියෙනවා.
නෑ නෑ මගේ වෙලාව වෙනවා. නෑ දැන් එතුමිය.
දැන් වෙලාව
ඉතින් මගේ විනාඩි 8න් දැන් මෙතුමිය කතා කරපු ප්‍රමාණය මට දෙන්න. නෑ බෙදෙන පුළුවන් නම් හොඳයි. දැන් මම කියන්නේ දැන් බොහොම ස්තුතියි. දැන් මම කියන්නේ මේ සංරක්ෂණ සංරක්ෂිත වනාන්තර සහ රක්ෂිත වනාන්තර පිළිබඳ ප්‍රශ්නේ නෙමෙයි. මේ රෙගුලේෂන් එක විසින් ඇති කරන නිදහස් කිරීම ඇතුලේ වෙන තැනකට මේක යන්න පුළුවන් කියලා මම හිතනවා. හැබැයි මේ සභාව ඇතුලේ ඔව්
මේ 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 මන්ත්‍රීතුමා සංරක්ෂිත වනාන්තරවල කොහොමද වෙන්නේ?
රක්ෂිත
වනාන්තරවල ඔය කල්පනා කරන කිවිසුමක් කියන්නේ මිනිස්සුන්ගේ ඒ අවට ඉන්න මිනිස්සුන්ගේ ප්‍රයෝජනෙ සඳහා වගේ කාරණා. නමුත් කැලේ සම්පූර්ණයෙන් දීවක් වගේ දේවල් වෙන්නේ නැහැ. එහෙම මේ මතේ වැරදි. සංරක්ෂිත වනාන්තරවල කොහොමද වෙන්නේ?
ඒක මෙහෙමනේ ගරු මන්ත්‍රී ඇමතුමිය ඔබතුමිය ඒක එහෙම දෙන්නේ නැහැ කියලා කියන එක නෙමෙයි මගේ ප්‍රශ්නේ. ඔබතුමිය දෙන එකක් නැහැ. මම කියන්නේ අපි ඔබතුමිය කාට විතරක් නෙමෙයි මේ රෙගුලේෂන් එක හදන්නේ. මේ රෙගුලේෂන් එක ඉස්සරහට යන නිසා මම මේ කියන්නේ. එහෙම නැතු ඔබතුමිය මේක අරන් ගිහිල්ලා කාට හරි දෙන්න යනවා කියන අදහසකින් නෙමෙයි. ඒ නිසා ඒක එහෙම ගන්න එපා. ඒ නිසා මම හිතන්නේ මේ සභාවේ ඉතාම මයිනොරිටි එකක් විදිහට මම විශ්වාස කරන්නේ මේ වන සංරක්ෂණය සම්බන්ධව අපි තුල තියෙන අදහස ඉතාම වැදගත්. ඒ වගේම වන සංරක්ෂණයේදී මේ ඇති කරලා තියෙන සමහර නීති නිසා ජනතාවට වෙන හානියත් ඉතා ප්‍රශ්න සාගතයි. හැබැයි ඒ වගේම ඒ ජනතාවකට නිදහස ලබා දීම කියන මුවාවෙන් අපිට ඉඩ තියෙනවා අපේ රටේ සංරක්ෂණය වෙලා ඒ වගේම රක්ෂිතව තියෙන සහ විශේෂයෙන්ම පරිසරය සම්බන්ධව අපිට තියෙන පරිසර ආරක්ෂණ කලාප විදිහට නම් කරලා මධ්‍යම පරිසර අධිකාරිය ඇක්ට් එකෙන් තියෙන සමහර කලාපවලට සමහර වෙලාවල හානියක් ඇති වෙන්න පුළුවන්. මේක සම්බන්ධව විජිලන් වෙන්න කියලා ඔබතුමියටත් ඒ වගේම ඔබතුමිය නිලධාරී මණ්ඩලයටත් මම කියන්න කැමතියි. ඒ වගේම මට අවසාන වශයෙන් ගරු සභාපතිතුමනි තව එක වැදගත් කාරණයක් කියන්න අවශ්‍යයි. මේ අමාත්‍යංශයටයි ඉති නෑ මධ්‍යම පරිසර අධිකාරියේ පනත යටතේ දැන් පනත වෙනස් කරන්න සෑහෙන කාලයක ඉඳලා අපි කියනවා. නමුත් ඒක දැන් අවුරුදු 12ක් තිස්සේ ඇදිලා යනවා. මේ රටේ ප්ලාස්ටික් පොලිතීන් භාවිතය සම්බන්ධව අරුත් රෙගුලාසි ගණනාවක් එන්න නියමිතව තියෙනවා. විශේෂයෙන්ම එක්ස්ටෙන්ඩඩ් ප්‍රොඩියුසර් රෙස්පොන්සිබිලිටි කියලා. ඒ කියන්නේ EPR කියන මෙන්න මේ ඒ කියන්නේ ඒක ගෙනාපු පුද්ගලයාට ඒ රෙස්පොන්සිබිලිටි එක යන යම් කිසි ආකෘතියක් මේක ඇතුලේ හදන්න නීතියක් ගේන්න කියලා හුඟක් කල් ඉඳලා කතා කරලා තියෙනවා. නමුත් මට ඊයේ ආරංචියක් ආවා අපේ අධීක්ෂණ කාරක සභාවේදී පරිසර අමාත්‍යාංශය DRS එකක් ඩිපොසිට් රිෆයින් සිස්ටම් එකක් නැත්තම් ස්කීම් එකකට මේක ගෙනියන්න ඕනයි කියලා තර්ක කෙරුවයි කියලා මම හිතනවා. අපේ රටේ ප්ලාස්ටික් පොලිතීන් සම්බන්ධව අලුත් රෙගුලාසියක් ගේන්න ඕන. ඒක සඳහා පරිසර පනත වෙනස් වෙන්න ඕන. ඒක සඳහා පෞද්ගලිකංශයේ ඉතාම විශාල වශයෙන් මැදිහත් වෙලා ඉන්න කාලෙක නැවත වතාවක් අපි ඒකෙන් පස්සට ගියෝතින් අපේ රටේ ප්ලාස්ටික් පොලිතීන් ප්‍රතිචක්‍රීකරණය සහ කළමනාකරණය සම්බන්ධ විශාල ගැටලුවක් ඇති වෙන්න නියමිතයි කියන බව ප්‍රකාශ කරමින් ඔබතුමාට අවස්ථාව ලබා දීම ගැනත් මට විනාඩි කිහිපයක් ලබා දීම ගැන එමතුමියටත් ස්තුතිවන්ත වෙමි. මගේ වචන සුවපේ නිමා ගන්න.
ඉතාම ස්තුති කරන මන්ත්‍රමනි. මීළඟට ගරු රාමේෂන මන්ත්‍රමා ඔබතුමාට විනාඩි 5ක කාලයක් තියෙනවා.
නන්රේ සභිකී තලංගේ තම ගෞරවවෘත්තිනාරවර්ගලේ
வனஜீவிகள் மற்றும் வன பாதுகாப்பு அமைச்சினுடைய புதிய சட்ட திருத்தத்தினூடாக பேசுவதற்கு நேர ஒதுக்கிடப்பட்டதுக்கு நன்றி கூறுவதோடு, அமைச்சர் அவர்கள் சிறப்பாக செயலாற்றினாலும் அந்த அமைச்சினுடைய சட்டங்களிலே பல்வேறு சிக்கல்கள் இருக்கின்றது. பெருந்தோட்டத்தை சார்ந்த பகுதியிலே இந்த கூடுதலான இடங்கள் இருக்கின்றது. குடிநீர்களை பெற்றுக்கொள்வதற்கு இந்த அமைச்சினுடைய சட்டங்களிலே பெருந்தோட்ட பகுதிக்கும் அதே மாதிரி விவசாயம் செய்வதற்கும் பல்வேறு சிக்கல்கள் இருக்கின்றது. அதே போல முக்கியமாக கௌரவ அமைச்சருங்க இருக்கின்ற நேரம் போரஸ்ட் டிபார்ட்மெண்ட்டுக்கு உரித்தான நுவரலியா மாவட்டத்திலே ஹப்கோட் நீலாவத்து தோட்டத்திலே கிட்டத்தட்ட 42 வருட காலங்களாக 33 குடும்பங்கள் விவசாயங்கள் செய்கின்றார்கள். அங்கிருக்கின்ற மக்களை இன்று நீதிமன்றத்தினூடாக வழக்குகள் தாக்கல் செய்யப்பட்டு வெளியேறுமாறு என்று கூறியிருக்கின்றார்கள். இது சம்பந்தமாக நாங்கள் அமைச்சருடன் கதைத்து அமைச்சுக்கு தேவையான ஆவணங்களை சமர்ப்பித்திருந்தோம். அந்த மக்கள் நேற்று இன்று குடியேறுவர்களில் 42 வருடங்களாக அங்கு விவசாயங்கள் செய்கின்றார்கள். இந்த நாட்டுக்கு வருமானத்தை தேடி கொடுத்திருக்கின்றார்கள். அமைச்சர் அவர்கள் அதை அமைச்சின் செயலாளருக்கு அந்த ஆவணங்களை சமர்ப்பித்திருந்தால் இருந்தாலும் கூட இன்று அதற்கான தீர்வுகளை பெற்றுக் கொடுக்க முடியவில்லை. விசேஷமாக அமைத்து இன்னும் வங்கியான கமிட்டி நுவர்லி டிஸ்ட்ரிக்டுக்கு ஹப்கோட் நிலாவத்தி நோரு பிரதேச மாவட்டம் ஐத்தியக்கு அவுர்து அத்தலிஸ் தெகாக் பவுல் திஸ்துனாக் வகாக்கரணவா அதைக்கு புரஸ்ட் ஆயத்தினி நடுவத்தாலா எங்கள்கிட்ட அண்டக்கீழ தீங்க கரு எமத்தி மணி மேகன சா ஒம்பத்தி மத்திக்கு சாக்கச்சாக்கரா சீலும் டாக்குமெண்ட்ஸ் டிக்கு ஒம்பத்தி மட்டு பாரதுன்னா ஏகன லேக்கொந்துண்டே விட பலாண்டிவா ஏவுனாட்ட அதை நடுவத்தாலா எங்கள்கிட்ட அண்டக்கீழ தீங்க மே மினுசு மே லங்காவை பத்தி மினுசு ஈயே பிரேதாப்பு மினுசுனவே அவருது கானாக் மேங்க இன்னும் அத்தனத்து ஈயே பிரேதா அல்லகத்தை இடமுகுத்துனவே அவருது அத்தலிஸ் தேக்கா கத்தனை வகாக்கரணும் ஏகுள்ளத் மே ரட்டட திசு சம்பந்த வயலாதே மினுசு மே வகை விடைக்கரண கூட என் மினுசு ஆய் கொய்தி அன்னதி மேகட விசேஷமா பேமத்துமே மேகட அவங்க பத்தி மிக உத்தரே பலா பொருத்துவேனவா முகத மே ஈயே பிரேதா அல்லலா தீனவானாங்க ஏ வகாக்கரணவானாங்க பிரச்சனையே அவருது அத்தலிஸ் தேக்கா கேகுள்ள அத்தனை வகாக்கரணவா கெவால் தீனவா அத்தனை மேட்டிக்கு அத்தனை மெச்சர கால தீனவா தே உசாவி நடுவதால இருந்தா அப்படி கேட்ட உசாவிட்டு அப்படி மனோத் கியாண்டவே மே மினுசு மே வட்டே இன்ன மினுசுனே ஈயே பேரது அல்லல மனோரி வகாக்கரணவானா கெவால் அதனவானா பிரஸ்னான்னே மே வகை தீன கொட்ட விசேஷமா அப்படி மே அமத்துமிக்கு பலாபுருத்து வேணவா மே மினுசுட மனோரி சாணையா தீலா அதேமே மனோரி எகுள வகாக்கராண்ட எகுள கெவால் தீனவா அதை கீழ கட்டி அக்கினவா புரஸ்தாயத்தின நிலதாரில் ஏன் கீழே இன்னவா எங்களோட எண்ட கீழே இந்த ஏவகை விடைக்காரனை கூட மினுசு கூட பலாண்டவோனே எங்களோட இடமாறகன விக்குனுலானவே ஏ இடமாறகன வகாக்கரணவா இத்தனை கிவால் தீனவா ஏந்த விசேஷமா அப்படி எமத்தி மேகன ஒயலா பலலா எங்கள்ட சாணை அத்தியில எங்கள்ட அத்தனமா வகாக்கராண்ட எங்கள்ட இந்த மங் பலா இடம கரந்த கீழே அப்படி பலா பொறுத்துவா
தேங்க்யூ நெக்ஸ்ட் Honorable Imran Maharoof, you have 10 minutes.
நன்றி சபைக்கு தலைமை தாங்குகின்ற உறுப்பினர் அவர்களே. இன்று வனஜீவிகள் மற்றும் வன வளங்கள் பாதுகாப்பு அமைச்சினுடைய வன பாதுகாப்பு கட்டளை சட்டம் சம்பந்தமான விவாதத்திலே பேசுவதற்கு நேரம் ஒதுக்கியமிட்டு நன்றியை தெரிவித்துக் கொள்வதோடு, குறிப்பாக இன்று எங்களுடைய திருவண்ணாமலை மாவட்டத்தை எடுத்துக்கொண்டால் உண்மையிலே யுத்தத்தினால் கூடுதலாக பாதிக்கப்பட்ட ஒரு மாவட்டமாக காணப்படுகின்ற மாவட்டம். ஆகையால் இந்த யுத்தத்தின் காரணமாக அந்த நேரத்திலே மக்கள் வாழ்ந்த இடங்கள், அதே போன்று மக்கள் விவசாயத்தை மேற்கொண்ட பகுதிகளிலே இருந்து அவர்கள் யுத்தத்தினுடைய அந்த காரணத்தினால் இடம்பெயர்ந்தார்கள். யுத்தம் முடிவுக்கு வந்ததற்கு பின்னர் அவர்களுடைய அந்த விவசாயம் செய்த இடங்களுக்கு அல்லது அந்த அவர்கள் வாழ்ந்த அந்த பிரதேசங்களுக்கு செல்லுகின்ற சந்தர்ப்பத்திலே அந்த பிரதேசங்கள் இப்பொழுது காடுகளாக காட்சியளிக்கின்ற ஒரு நிலைப்பாடு காணப்படுகின்றது. ஆகையால் அந்த இடங்களுக்கு அவர்கள் மீண்டும் செல்ல முடியாத ஒரு நிலை இன்று எங்களுடைய திருவண்ணாமலை மாவட்டத்திலே காணப்படுகின்றது. ஆகையால் கௌரவ அமைச்சர் அவர்கள் அந்த விடயத்திலே மக்களுடைய பிரச்சனையை கருத்தில் கொண்டு அவர்களுக்கான அந்த தீர்வை வழங்குவதற்கான நடவடிக்கையை மேற்கொள்ள வேண்டும் என்பதை இந்த சபையிலே நான் கூறிக்கொள்கின்றேன். அதே போன்றுதான் இப்பொழுது எங்களுடைய பிரதேசங்களில் மிகவும் பிரதான பிரச்சனையாக காணப்படுகின்ற ஒரு விடயமாக இன்று இந்த யானை வேலி சம்பந்தமான விடயங்கள் இன்று ஒரு பெரும் பிரச்சனையை ஏற்படுத்துகின்ற ஒரு விடயமாக எங்களுடைய மாவட்டத்திலே காணப்படுகின்றது. ஏனென்றால் இன்று கிண்ணியா மூதூர் குச்சவெளி கோமரங்கடவள பதவி சிரிப்புற முறவேவ சேருவில போன்ற பிரதேசங்களிலே இன்று இந்த யானைகள் மனிதர்கள் மோதல் இன்று அதிகரித்து செல்லுகின்ற ஒரு நிலைப்பாடு காணப்படுகின்றது. குறிப்பாக நான் நினைக்கின்றேன், இந்த அரசாங்கத்தினால் வழங்கப்பட்ட அந்த 100,000 வேலை வாய்ப்பு என்று சொல்லப்படுகின்ற அந்த வேலை வாய்ப்பின் மூலமாக எங்களுடைய பிரதேசங்களிலே இந்த யானை வேலிகளை பராமரிப்பதற்காக ஊழியர்களை நியமிக்கின்ற ஒரு நிலைப்பாடு நடாத்தப்பட்டாலும் இன்று அதற்கான ஊழியர்கள் வழங்கப்படவில்லை என்பது இந்த இடத்திலே குறிப்பிடத்தக்க ஒரு விடயமாக காணப்படுகின்றது. ஆகையால் இந்த யானை மனித மோதலை கட்டுப்படுத்துகின்ற நடவடிக்கைகளை கௌரவ அமைச்சர் அவர்கள் முன்னெடுக்க வேண்டும் என்பதை இந்த இடத்திலே நான் கேட்டுக் கொள்கின்றேன். அதே போன்றுதான் அண்மையிலே இந்த தம்புள்ளை பிரதேசத்திலே காணப்படுகின்ற காடு தீ வைக்கப்பட்டிருக்கின்றது. அந்த அந்த வீதியோரத்திலே காணப்படுகின்ற காடுகள் தீ வைக்கப்பட்டிருக்கின்ற காரணத்தினால் அந்த காடு பல சேதங்களை ஏற்படுத்தியிருக்கின்றது. ஆகையால் அங்கு வாழ்ந்த அந்த மிருகங்கள் யானைகள் போன்ற அந்த உயிரினங்கள் என்ன நடைபெற்றிருக்கின்றது என்பதை சிந்திக்க வேண்டிய ஒரு நிலைப்பாட்டிலே நாங்கள் இருக்கின்றோம். என்றால் இது யாராலும் தீ வைக்கப்பட்டிருக்கின்றதா அல்லது ஏதாவது ஒரு வேறு முயற்சி இந்த இடத்திலே நடைபெற்றிருக்கின்றதா என்ற விடயத்தை கௌரவ அமைச்சர் அவர்கள் முன்வந்து இதனுடைய விடயத்தை கருத்தில் கொள்ள வேண்டும், இதற்கான ஒரு சரியான தீர்வினை பெற வேண்டும் என்ற விடயத்தையும் இந்த இடத்திலே நான் கூறிக்கொள்ள விரும்புகின்றேன். சபைக்கு தலைமை தாங்குகின்ற உறுப்பினர் அவர்களே, இன்று உண்மையிலே இந்த அரசாங்கத்தினுடைய செயற்பாடுகளை நாங்கள் பார்க்கின்ற பொழுது மீண்டும் எங்களுடைய இந்த நாடு எந்த திசையை நோக்கி செல்லுகின்றது என்ற ஒரு அச்சம் இன்று எங்கள் மத்தியிலே காணப்படுகின்றது. ஏனென்றால் ஈஸ்டர் தாக்குதலின் மூலமாக ஒரு பாரிய மாற்றத்தை இந்த நாடு சந்தித்தது. இந்த நாட்டிலே அதற்கு பின்னர் பெரும் மாற்றத்தை ஏற்படுத்துகின்ற பல காரணிகள் இதன் மூலமாக முன்வைக்கப்பட்டன. அதே போன்ற ஒரு நிலை மீண்டும் இந்த நாட்டிலே உருவாக்கப்பட போகின்றதா என்ற ஒரு அச்சம் இன்று எங்கள் மத்தியிலே காணப்படுகின்றது. குறிப்பாக இன்று இந்த நாட்டிலே மீண்டும் ஒரு இனவாதத்தை அல்லது மீண்டும் ஒரு இனவாத முருகலை ஏற்படுத்துகின்ற செயற்பாடுகள் முன்னெடுக்கப்படுகின்றதா என்ற ஒரு சந்தேகம் இன்று எங்கள் மத்தியிலே காணப்படுகின்றது. சபைக்கு தலைமை தாங்கும் உறுப்பினர் அவர்களே, அண்மையிலே குறிப்பாக இந்த திலீபன் நினைவேந்தர் ஊர்வலத்தின் மீது செய்யப்பட்ட தாக்குதல், அதே போன்று இந்த பாராளுமன்ற உறுப்பினர் கஜேந்திரன் அவர்கள் மீது செய்யப்பட்ட இந்த தாக்குதல் போன்ற நடவடிக்கைகள் மீண்டும் தமிழ் மக்கள் சிங்கள மக்களிடையே ஒரு இன முறுகலை ஏற்படுத்தி இந்த அரசாங்கத்தில் மீண்டும் இந்த அரசாங்கத்தை உறுதிப்படுத்துகின்ற ஒரு நிலைப்பாட்டை இந்த அரசு தரப்பு செய்கின்றதா என்ற ஒரு நிலை இன்று ஏற்பட்டிருக்கின்றதா என்ற ஒரு சந்தேகம் இன்று எல்லோராலும் பேசப்படுகின்ற ஒரு விடயமாக காணப்படுகின்றது. அதே போன்றுதான் இன்று இந்த நாட்டிலே நடக்கின்ற சில செயற்பாடுகள் இன்று மக்களுடைய பிரச்சனைகளை திசை திருப்புகின்ற ஒரு செயற்பாடாக உருவாக்கப்படுகின்றதா என்ற ஒரு விடயம் இன்று இந்த இடத்திலே யோசிக்க வைக்கின்றது. குறிப்பாக இந்த உறுப்பினர் உத்திக்க அவர்களுடைய அந்த துப்பாக்கி பிரயோகம், அதே போன்று இந்த நாடளாவிய ரீதியிலே நடைபெறுகின்ற கொள்ளைகள் அல்லது அந்த கொலைகள், குறிப்பாக இந்த துப்பாக்கிச் சூடுகள் பல நடைபெற்றுக் கொண்டிருக்கின்றன. இதனுடைய பிரதான காரணி யார், இதால் பாதிக்கப்படுகின்றவர்கள் யார், சடலமாக மீட்கப்படுகின்றவர்கள் யார் என்பது இன்னும் கண்டறியப்படாத ஒரு நிலைப்பாடு காணப்படுகின்றது. ஆகையால் இந்த நாட்டிலே நடக்கின்ற இந்த நிலைப்பாட்டை மாற்றி அமைக்க வேண்டும் அல்லது மக்களுடைய பிரச்சனையை மறைக்க வேண்டும் என்பதற்காக இன்று இவ்வாறான ஒரு பிரச்சனை உருவாக்கப்பட்டிருக்கின்றதா என்ற ஒரு சந்தேகம் இந்த இடத்திலே காணப்படுகின்றது. ஆகையால் இது சம்பந்தமாக சரியான விடயங்களை ஆராய வேண்டிய ஒரு நிலைப்பாட்டிலே இந்த அரசாங்கம் இருக்கின்றது என்பதை நாங்கள் ஞாபகம் ஊட்டுகின்றோம். எப்படி இந்த ஈஸ்டர் தாக்குதலின் மூலமாக இந்த நாட்டிலே பல மாற்றங்கள் ஏற்பட்டதோ, குறிப்பாக இந்த நாட்டிலே இனவாதம் தலை தூக்கப்பட்டது ஈஸ்டர் தாக்குதலுக்கு பின்னர், அதே போன்றுதான் முஸ்லிம்கள் எல்லோரும் ஒரு இனவாதிகளாக பார்க்கப்பட்டது அந்த நிகழ்வுக்கு பின்னர், அதே போன்று முஸ்லிம்களுடைய வீடுகளிலே காணப்பட்ட கத்திகள் கூட அதிபயங்கர ஆயுதங்களாக காட்டப்பட்ட சித்தரிக்கப்பட்ட விடயங்கள் சென்ற ஈஸ்டர் தாக்குதலுக்கு பின்னர் என்பதை நாங்கள் மறந்துவிடக் கூடாது. அது மாத்திரமல்ல, அரபு எழுத்துக்கள் கூட எல்லாம் தீவிரவாதிகளாக அந்த அந்த வாசனங்கள் இருந்தால் அது ஒரு தீவிரவாதியினுடைய ஒரு பிரதேசமாக பார்க்கப்பட்ட செயற்பாடுகள் இந்த ஈஸ்டர் தாக்குதலுக்கு பின்னர் என்பதை நாங்கள் மறந்துவிடக் கூடாது. நாங்கள் அரசாங்கத்திடம் சொல்லுகின்ற விடயம், நீங்கள் அரகலை இந்த நாட்டிலே ஏற்பட்ட கஷ்டத்தின் மத்தியிலே இந்த இந்த ஆட்சி மாற்றத்தை உருவாக்க வேண்டும் என்பதற்காக அரகலை செய்தவர்களை எவ்வாறு நீங்கள் கைது செய்தீர்கள், அந்த அரகலையின் மூலமாக பாடுபட்ட அல்லது போராடிய இளைஞர்கள், புத்திஜீவிகள், சமய குருமார்கள், தலைவர்கள், இவர்களை எல்லாம் கைது செய்த நீங்கள் ஆர்வம் காட்டிய அந்த ஆர்வம் ஏன் இந்த ஈஸ்டர் தாக்குதலிலே நீங்கள் காட்டவில்லை என்பதைத்தான் நாங்கள் இந்த இடத்திலே நாங்கள் கேட்கின்றோம். ஏனென்றால் இந்த தாக்குதல் என்பது ஒரு சர்வசாதாரணமான ஒரு தாக்குதல் கிடையாது. இந்த தாக்குதலின் மூலமாகத்தான் இந்த நாடு இன்று பல பிரிவுகளாக பிரிந்திருக்கின்றது. இந்த நாட்டினுடைய பிரதான இந்த பிரச்சனைக்கெல்லாம் காரணமாக அமைந்தது அந்த பிரச்சனை என்பதை நாங்கள் மறந்துவிடக் கூடாது. ஆகையால் அதனுடைய பிரதான காரணி யார் என்பதை கண்டறிய வேண்டிய ஒரு நிலைப்பாடு இன்று அரசாங்கத்திடம் காணப்படுகின்றது. ஆகையால் இந்த அரசாங்கம் அறகலையை செய்தவர்களை கைது செய்த ஆர்வத்தை இந்த ஈஸ்டர் தாக்குதலை ஏற்படுத்தியவர்களின் கண்டறிவதற்காகவும் பயன்படுத்த வேண்டும் என்பதை இந்த இடத்திலே நான் கேட்டுக் கொள்கின்றேன். சபைக்கு தலைமை தாங்குகின்ற உறுப்பினர் அவர்களே, இந்த பாராளுமன்றத்தை நாங்கள் பார்க்கின்ற பொழுது இன்று சில முஸ்லிம் பாராளுமன்ற உறுப்பினர்கள் புதிதாக சில பேச்சாளர்களாக உருவாகி இருக்கின்றார்கள். இந்த பேச்சாளர்கள் எல்லாம் முஸ்லீம்களுடைய பிரச்சனைகளை நாங்கள் தீர்த்தவர்கள் நாங்கள் தான், இந்த முஸ்லீம்களுடைய பிரச்சனைகளுக்காக குரல் கொடுத்தவர்கள் நாங்கள் தான் என்பதை இப்பொழுதுதான் சுட்டிக்காட்டுகின்றார்கள். இவர்களிடம் நாங்கள் கேட்கின்ற விடயம், நீங்கள் ஜனாசா எரிப்பை நிறுத்தியவர்கள் என்று சொல்லுகின்றீர்கள், முஸ்லீம்களுடைய பிரச்சனைகளை நீங்கள் நிறுத்தினீர்கள் என்று சொல்கிறீர்கள், இந்த ஈஸ்டர் தாக்குதலுடைய பிரதான சூத்திரதாரி யார் என்பதை நீங்கள் கண்டறிவதற்கு ஏன் முன்வரக்கூடாது என்பதை நான் இந்த இடத்திலே கேட்கின்றேன். அது மட்டுமல்ல, இன்று சம்மேளனங்கள் நிகழ்ச்சிகள் நடத்துவதற்காக இன்று ஒவ்வொரு பிரதேசங்களாக நீங்கள் செல்லுகின்றீர்கள். இந்த முஸ்லீம்களுடைய பிரச்சனை சம்பந்தமாக என்ன நடவடிக்கைகளை நீங்கள் மேற்கொண்டிருக்கின்றீர்கள் என்பதை நாங்கள் கேட்க விரும்புகின்றோம். சென்ற முஸ்லீம்களுடைய பிரச்சனை காலங்களிலே ஏதாவது ஆர்ப்பாட்டங்களை முன்னெடுத்திருக்கின்றீர்களா, அல்லது அந்த நேரங்களிலே ஊடகங்களிலே கருத்து தெரிவித்திருக்கிறீர்களா? அந்த நேரத்திலே வெறும் மௌலியாக இருந்துவிட்டு இன்று கோட்டாபே ராஜபக்ஷ அவர்கள் துரத்தி அடிக்கப்பட்டதன் பின்னர் இன்று இந்த பாராளுமன்றத்திலே பேச்சாளர்களாகவும் பெரிய வீரர்களாகவும் இன்று மக்கள் மத்தியிலே அவர்களுடைய செல்வாக்கை அதிகரிக்கின்ற அல்லது தேர்தலை எதிர்நோக்கி இருக்கின்ற இந்த காலத்திலே வாக்குகளை பெறுகின்ற ஒரு நாடகத்தை இன்று அரங்கேற்றிக் கொண்டிருக்கின்றார்கள். இன்று இவர்களுக்கும் இந்த 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 மௌலானா என்று சொல்லப்படுகின்ற நபருக்கும் என்ன வித்தியாசம் என்பதை இந்த இடத்திலே நாங்கள் கேட்கின்றோம். இன்று ஈஸ்டர் தாக்குதல் நடைபெற்று இன்று இவ்வளவு நாளைக்கு பின்னர் சில உண்மைகளை அவர் சொல்லுகின்றார் என்றால், இன்று இவ்வளவு பிரச்சனை நடந்ததற்கு பின்னர் இன்று இவ்வளவு காலம் கழிந்து இதற்கான பிரச்சனைகளை தீர்த்தவர்கள் நாங்கள் என்ற வெக்கம் இல்லாமல் எப்படி இந்த பாராளுமன்றத்திலே நீங்கள் சொல்லுகின்றீர்கள் என்பதை நாங்கள் இந்த இடத்திலே கேட்க விரும்புகின்றோம். ஆகையால் இந்த விடயம் சம்பந்தமாக அரசாங்கம் கூடுதலான கவனம் செலுத்த வேண்டும். இந்த ஈஸ்டர் தாக்குதலுடைய பிரதான சூத்திரதாரி யார் என்பதை கண்டறிவதற்கான நடவடிக்கையை முன்னெடுக்க வேண்டும் என்பதை இந்த இடத்திலே கூறிக்கொள்கின்றேன்.
ගරු මුදිතා ප්‍රශාන්ති මන්ත්‍රීතුමිය, ඔබතුමියට විනාඩි 9ක් කාලයක් තියෙනවා.
බොහොමත් ස්තුතියි. අද දවසේ ඉතා වැදගත් මාතෘකාවක් මුල් කොටගෙන අදහස් දැක්වීම ලැබීම පිළිබඳ මා පළමුවම ස්තුතිවන්ත වෙනවා. ඇමතුමියත් මගේ දිස්ත්‍රික්කය නියෝජනය කිරීම තවත් විශේෂයක්. ජීවියාගේ මූලික ජීවිකාව ආරම්භ වන්නේ සොබාදහමත් එක්ක ගංගා වෘක්ෂලතා ඇලදොල සහ සතා සිව්පා මෙන්ම අපද සොබාධර්මයේ අංගයක්. ශ්‍රී ලංකාවේ මුල් භූමි ප්‍රදේශයෙන් 23% වනාන්තර වලින් මැසී ඇති අතර ඒ අනුව වනාන්තර නිවර්තන තෙත්කා සදාහරිත වනාන්තර, කඳුකර වනාන්තර, වියලි මිශ්‍ර සදාහත්ත වනාන්තර, රටුපඳුරු සහ ලදු කැල ලෙසට වර්ග 4ක් ලෙස වෙන් කර තියෙනවා. මෙම වනාන්තර තුළ නොයෙක් වනජීවීන් ඒ වගේ විවිධ ශාක වර්ග බොහොමයක් තියෙනවා. ජනගහනය, පීඩනය සහ දේශගුණික විපර්යාස නිසා වනජීවීන් විශාල වශයෙන් තර්ජනයකට ලක්විය ඇති අතර වඩාත් අවදානමට ලක් වී ඇති ජීවින් වඳවීමේ ආමේ තර්ජනයක් මේ වෙනකොට මුණ දීලා තියෙනවා. එය මගහරවා ගත යුතුයි. ඇත්තටම ඒ වගේම ඉඩම් සම්පත සීමිතයි, ජනගහනය අධිකයි, වෙනත් සංවර්ධන ව්‍යාපෘති ඉදිරියට එන අසීමිත සංවර්ධන ව්‍යාපෘති ආදියට වැඩි වෙන ජනගහනයට අවශ්‍ය ඉඩම් ලබා දීම දැඩි අභියෝගයකට ලක් වෙලා තියෙනවා. තිරසාර සංවර්ධන අභිමතාර්ථයක් සාක්ෂාත් කර ගැනීමේදී සීමිතව පවතින භූමි සම්පත තුළ සංවර්ධන ව්‍යාපෘති සමග භූමි සම්පත රැක ගැනීම ඉතා වැදගත් වෙනවා. ඇත්තටම වන ගහනය ක්‍රමයෙන් මිනිස් ආක්‍රමණයට ලක්වීමේ ප්‍රතිඵලයක් විදිහට අලිමිනිස් ගැටුම ශ්‍රී ලංකාව පුරා උග්‍ර වී තිබෙනවා. අපි හැමදාම කතා කරනවා මේ අලිමිනිස් ගැටුම ගැන, අගල් කපනවා, අලි වැට ගහනවා. නමුත් මේ ප්‍රශ්නය හැමදාම එකම තැන කැරකෙනවා. ඒ වගේම තමයි මේ දැන් පවතින රිලව්ගේ ගහනය, අර අපේ මන්ත්‍රීතුමා කතාවක් කරා වගේ තිලංගෙන් විතරක් නෙමේ මොනරුන්ගෙන් මේ සතුන්ගෙන් ඇත්තටම විශාල වශයෙන් මේ ජනතාවට භෝග විනාශ කරන තත්ත්වයක් අද උදා වෙලා තියෙනවා. ඉතින් අපි ගෝවි මහතුරු ඇත්තටම වගා කරන්නත් මැලි වෙලා තියෙනවා මේ සතුන්ගෙන් වන හානිය නිසා. ඒ වගේම මේ සතුන් හානි කරන උන්ගෙන් වැඩ හානිය අවම කරගන්න තාම අපිට වැඩපිළිවෙලක් නැහැ. ඉතින් ගරු ඇමතුමියගෙන් ඉල්ලා සිටින්නේ ඔබතුමියගේ විශේෂ අවධානය යොමු කරලා මේ සතුන් පළවා හරින්න හෝ වෙනත් ක්‍රමයක් හරි මොන හෝ යම් දෙයක් තියෙනවා නම් කරන්න කියලා එතුමියගෙන් ඉල්ලා සිටිනවා. මේ මිනිමෙට 2021 අගෝස්තු මාසයේ දින අමාත්‍ය තීරණයක් අනුව වනාලිංගෙන් දිවි මරණයට පත්වෙච්ච අයගෙන්, ඒ වගේම කුළුහරුකුන්ගෙන් වෙච්ච හානියට පත්වුණ මිනිසුන්ට දේපළවලට හානිවලට වන්දි මුදල් ගෙවීම කරනවා. පෙර ගෙවුම් මුදලට වඩා වැඩි මුදලක් සංශෝධනය කරලා ගෙවීම සඳහා කරනවා. අපි ඒ ගැන ස්තුතිවන්ත වෙනවා. මේ ගැටලු ඇති වුවත් අද වන විට සංචාරක ව්‍යාපාරයේ රට තුළ විශාල ආර්ථික ශක්තියක් වෙලා තියෙනවා. එයට මූලික හේතුව වන සම්පත හා වන සංරක්ෂණය සහිත රටක් වීමයි. ඒ තමයි උඩබලව, ඒ වගේම මින්නේරිය, ඕටන් තැන්න දෙස් විදෙස් සංචාරකීන්ගේ ආකර්ෂණය කරගෙන තියෙනවා. මාත් අමාත්‍යතුමියත් නියෝජනය කරන රත්නපුර දිස්ත්‍රික්කයේ ලෝක උරුමයක් වන සිංහරාජ වනාන්තරයත්, ඒ වගේම උඩබලව වන උද්‍යානයක් පිහිටා තිබෙන්නේ අපේ දිස්ත්‍රික්කයේ. මම සන්තෝෂ වෙනවා ගරුව අමාත්‍යතුමිය මේ අමාත්‍යංශයේ දැරීම සම්බන්ධව, මොකද මමත් එතුමියත් මේ සතියකට උඩදී, ඒ වගේම ගරු ජානක වක්කුමර ඇමතුමත් ගිහිලා මුල්ගල තිබ්බා උඩවලව හා අපේ මගේ ආසනය හඳගිරියේ වන උද්‍යානයේ යාකරන පාලමක්. ඉතින් ඒ හරහා අපට සංචාරක ව්‍යාපාරයේ වැඩි දියුණු කරගන්න, රටට ආදායම් මාර්ගයක් වැඩි වෙනවා කරගන්න පුළුවන් වේවි ඉදිරියේදී. ඒ වගේම ගරු ඇමතුමියගෙන් මිගින්ලා සිටින්නේ අපේ ප්‍රදේශවල වන ජීවී ඉඩම්වල ජනතාව ජීවත් වෙනවා මං හිතන්නේ පවුල් 50ක් 60ක් විතර. ඉතින් ඔවුන් අවුරුදු 35 40 ඒ ඉඩම්වල ජීවත් වුණ අය. ඉතින් ඔවුන්ට ඔප්පු මේ වෙනකොට ලබා දීලා නැහැ. එතුමියත් එක්ක අපි සාකච්ඡා කරා පහුගිය කාලය තුලත්. ඉතින් මම ඉල්ලා සිටින්නේ ඔවුන්ගෙන් කිසිම වනයටවත් සතුන්ටවත් හානියක් වෙන්නේ නැහැ. ඉතින් ඒ සඳහාත් වැඩි අවධානය යොමු කරන්න කියලා එතුමියගෙන් මං ඉල්ලා සිටිනවා. ඉතින් මේ මිනිසුන්ගේ, මොකද ඒ ඔවුන්ට යන එනම නැති වෙලා තියෙනවා, කොහෙවත් ඉඩම් නැහැ. ඉතින් ඒ නිසා මම එතුමියගෙන් නැවත වාරයක් ඒ ගැන අවධානය යොමු කරන්න කියලා ඉල්ලා සිටිනවා. ඒ වගේම මම ඔබතුමියගෙන් නිලධාරී මහත්මින්ටත් ස්තුතු වෙනවා. කාලයක් තිස්සේ පැවති මගේ ආසනයේ තිබුණ අලිවැට සම්බන්ධව ඒ අලිවැට නිසා අපි පහුගිය කාලයේදී විශාල ගැටලු වලට මුහුණ පාන සිද්ධ වුණා. නමුත් අපි ගරු ඇමතුමිය ඒ ගැන වැඩි අවධානය යොමු කරලා අපිට අලිවැට ලබා දුන්නා. ඒ ගැනත් මම එතුමියට ස්තුතිවන්ත වෙමි. ඔබතුමියගෙන් ඉල්ලා සිටින්නේ මේ ඉදිරි වැඩපිළිවෙල ඉතා ඉක්මනින් ක්‍රියාත්මක කරලා මේ ජනතාවකට සහයෝගය ලබා දෙන්න කියලා ඉල්ලා සිටමින් මම නියඬ වෙනවා. බොහොමත්ම ස්තුති.
තමයි ස්තුතිය ඔබතුමියට. ඔව් මන්ත්‍රීම.
එමතුමිය දැන් අනුරාධපුර දිස්ත්‍රික්කයේ රඹෑවැව ප්‍රාදේශීය ලේකම් කොට්ටාසේ මේ 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 වන වන මේ වන ඉඩම් ආරක්ෂා කිරීම ඉතාමත් වැදගත් කාරණාවක් කරුව එමතුමිය. ඔබතුමී ඉතාමත් දක්ෂ ඇමතිවරියක්. මම ඔබතුමීට බොහොම ගරු කරනවා. මොකද සෞඛ්‍ය ඇමතිවරිය කාලේ කොරෝනා වසංගත වෙලාවේ ඔබතුමීගේ අමාත්‍යාංශයේ ඔබතුමී ඉතාමත් හොඳින් කළා. මොකද ඒක අපි දැක්කා. ඔබතුමීට විශ්වාස භංග යෝජනා මේ පාර්ලිමේන්තුවේ ගෙනාවේ නැහැ. ඔබතුමී තාමත් දක්ෂ ඇමතිවරියක්. මම ඒ පිළිබඳව මම බොහොම ගෞරවයෙන් ඔබතුමීට කතා කරන්නේ. මේ දැන් බලපත්‍ර තියෙන අක්කර දෙකක බලපත්‍ර තියෙන ඉඩමක මිනිස්සුන්ට දැන් නඩු දාලා තියෙන වනජීවි දෙපාර්තමේන්තුවේ ගරු ඇමතුමිය. මේ මට දැන් ඔබ දාලා තියෙනවා බලපත්‍රයේ අංකයත් එක්ක. රඹව ප්‍රාදේශීය ලේකම් කොට්ටාසේ පණ්ඩුගාභය පුරතන කීර ගමේ වනජීවි නිලධාරියා මේ වෙනකොට නඩු දාලා දැන් 22 දා නඩුව. අක්කර දෙකක බලපත්‍ර තියෙනවා ගරු ඇමතුමිය. ඉතින් මම කියන්නේ මේවා අපි ආරක්ෂා කරගත යුතුයි තමයි. හැබැයි බලපත්‍ර තියෙන ඉඩම් වලට කොහොමද වනජීවිකින් නඩු දාන්නේ කියන කාරණාව පිළිබඳව චුට්ටක් හොයා බලන්න කියලා මම ඔබතුමින්
ඉල්ලනවා.
බලලා ඔබතුමාට දැනුම් දෙන්න මොකද්ද කරන්න පුළුවන් දෙය කියලා.
සෝතේ. නෙක්ස්ට් ඔනබල් වේලුකුමාර්. You have 10 minutes.
මූලාසනේ මන්ත්‍රීතුමනි, අපි දන්නවා අද අපේ රටට ස්ථීර ප්‍රතිපත්තියක් නැහැ කියන එක, ස්ථීර වැඩපිළිවෙලක් නැහැ කියන එක. ඒඳා අද අපේ රට ෆේල් කියන එක අපි දන්නවා. ඒකට හොඳ තව උදාහරණයක් තමයි වනජීවි වන සංරක්ෂණ මේ ක්ෂේත්‍රයත් හොඳ උදාහරණයක්. අද අපි දකිනවා වනජීවි වන සංරක්ෂණ පිළිබඳ මේ රටේ තියෙන ප්‍රතිපත්තිය, මේ රටේ තියෙන වැඩපිළිවෙල, මේ රටේ තියෙන නීති, මේ අමාත්‍යාංශ සියලු දේම අද ෆේල් කියන එක අපිට කෙලින්ම කියන්න පුළුවන්. අද මොකද වෙලා තියෙන්නේ? අද අපි වනජීවි ගත්තාම අද වනජීවීන් ඔක්කොම ඉන්නේ ගමේ නගරේ පාරේ ඉන්නේ. 2010 අපි කියනවා අලිවැට ගානවා කියලා, 2010 කියනවා අලිවැට ගානවා කියලා, 2015 කියනවා, 2020 කියනවා අපි. දැන් 2030
කියනවා.
කියන එක තමයි ඉතුරු වෙන්නේ. මේ විදියටම මේ වනජීවි වන සංරක්ෂණය අපි ඉදිරියට ගෙනියනවා. අද අලි ටික ඔක්කොම පාරට අවිලා තියෙනවා. වඳුරෝ විලව් අපි ගත්තාම ඔක්කොම ගමේ නගරේ ඉන්නේ. මොනර බලන්න දැන් යන්න ඕනේ ඈත ගමට යන්න ඕනේ නැහැ. කැලේට යන්න ඕනේ. අද කොළඹ නුවර නගරයට ඇවිල්ලා ඉන්නේ. වනජීවි නොක්කම පාරට ඇවිල්ලා ඉන්නේ. ඉතින් මේ රටේ මේ රජය මේ රටේ පාලකයෝ අද වෙනකොට ජනතාව පමණක් නෙවෙයි කැලේ ඉන්න ඒ සත්තුත් අද පාරට ඇදලා දාලා තියෙන්නේ. එඳා මේ ප්‍රතිපත්තියම වෙනසක් කරමින් අපි ඉදිරියට යන්න ඕනේ. කාලය එළඹිලා තියෙනවා. ඒ සඳහා අපි ක්‍රියාත්මක කරන්න ඕනේ. ඒ වගේම මම කියන්නට ඕනේ, අපි ගත්තාම වතුකර ප්‍රදේශවල දිනපතාම අපිට දකින්න වෙලා තියෙනවා දෙඹරුන්ගෙන් පාරදීම් වලට ලක් වෙන එක වතුකම්කරුවෝ. ඒ වගේම දිවියොන්ගේ පාරදීම් වලට ලක් වෙන එක වතුකම්කරුවෝ. මේ විදියට වනජීවි පිළිබඳ මේ ක්‍රියාත්මක වෙන මේ වැඩසටහන වල තියෙන ඒ දුර්වලතාවය නිසා මේ ඇති වෙලා තියෙන මේ ප්‍රශ්නයට හරි උත්තරයක් අපිට හොයාගන්නට ප්‍රතිපත්තියක් අදමින් වැඩසටහනක් අදමින් අපි ඉදිරියට යන්නට ඕනේ කියන එක මම මතක් කරන්න ඕනේ. විසේඩමාග ඉඳ සබයික නා නෙනයි වුට්ට වෙන්ඩම් இன்று இந்த நாட்டிலே ஒரு இனவாதத்தை இனமோதலை தூண்டுகின்ற ஒரு போக்கு இந்த நாட்டுக்குள் இன்று காணப்படுகின்றது. குறிப்பாக நாங்கள் பார்க்கின்றோம், வடக்கிலே கிழக்கிலே என வடக்கிலே கடந்த வாரங்களிலே நாங்கள் ஒரு சாரார் விகார என்கின்றார்கள், ஒரு சாரார் கோயில் என்கின்றார்கள், மறுபுறமாக சிறுபான்மை மறுபுறமாக எடுக்கின்ற போது நாங்கள் மத தலைவர்களையே தடுத்து நிறுத்தி மோதலை உருவாக்குவது இருந்தது. இந்த வாரம் என்ன நடைபெற்றது? இந்த நாட்டிலே இந்த நாட்டினுடைய சமாதானத்திற்கு யுத்தத்தை சமாதானமாக முடிக்க வேண்டும், சமாதானமாக ஒரு தீர்வுக்கு வர வேண்டும் என அகிம்சை வழியிலே போராடி உயிரிழந்த திலீபனை நினைவு கூறுகின்ற ஒரு ஊர்வலத்திற்கு இந்த நாட்டில் உள்ள உயரிய சபையான இந்த சபையை பிரதிநிதித்துவம் செய்கின்ற செல்வராசா கஜேந்திரன் மீது மிலேச்சத்தனமாக வழிமறித்து தாக்குவதையும் அந்த தாக்குவதை தடுக்காது போலீசார் பார்த்து கொண்டிருந்ததையும் நாங்கள் கண்கூடாக பார்க்கக்கூடியதாக இருந்தது. கண்கூடாக அவே இன்று தமிழ் சிங்கள மக்களிடையிலே, அதே போல சிங்கள முஸ்லிம் மக்களிடையிலே, தமிழ் முஸ்லிம் மக்களிடையிலே ஒரு இனமோதலை ஏற்படுத்துகின்ற சூட்சகமான செயற்பாடு இந்த அரசுக்குள் இருப்பது எங்களுக்கு தெரிவதாக இருக்கின்றது. இந்த அரசு அது தொடர்பாக நடவடிக்கை எடுக்காமல் இருப்பது, அது மட்டுமல்லாத அரசின் பிரதிநிதியாக இருக்கக்கூடிய கிழக்கினுடைய ஆளுநர் இந்த செல்வராசா கஜேந்திரனின் செயற்பாட்டை கண்டிக்கத்தக்கது என கோழைத்தனமான அறிக்கையை விட்டிருக்கின்றார். ஒரு அகிம்சைவாதியை நினைவு கூர்ந்ததை மிலேச்சத்தனமாக தாக்கி இருக்கின்ற போது அதற்கு கண்டனம் தெரிவிப்பதற்கு முதுகெலும்பில்லாமல் அவர் அந்த அகிம்சைவாதியை நினைவு கூறுவதனை சட்டவிரோதமானது என அது முறையற்றது என கூறியிருப்பது கோழைத்தனமானது. அவர் அந்த அறிக்கையை அவருடைய அந்த அறிவிப்பை மீள பெற்றுக் கொள்ள வேண்டும் என்ற கண்டனத்தை இந்த இடத்திலே தெரிவித்துக் கொள்கின்றேன். இந்த நாட்டிலே இன்று நடைபெறுகின்ற இத்தகைய அநீதிகள், அத்துமீறல்கள், சட்டமீறல்கள் எல்லாம் இந்த நாட்டில் உள்ள சமூக ஊடகங்களின் மூலம்தான் இன்று நாட்டு மக்களுக்கு வெளிவந்து கொண்டிருக்கின்றது. Facebook மூலமாக, Twitter மூலமாக வெளிவந்து கொண்டிருக்கின்றது. செல்வராசா கஜேந்திரனின் தாக்குதல் கூட அவ்வாறுதான் நாங்கள் அறிந்து கொள்ளக்கூடியதாக இருந்தது. அது மட்டுமல்ல, கடந்த காலத்தில் இடம்பெற்ற சுகாதாரத்துறையினது சீரழிவுகள், சுகாதாரத்துறையிலே ஏற்பட்ட அந்த அநீதிகள் இந்த நாட்டினுடைய அரசு அதிகாரிகளாக இருக்கலாம், போலீஸ்காரர்களாக இருக்கலாம், நாங்கள் கண்டோம். சில நாட்களுக்கு முதல் மதுபான சாலையிலே மது போத்தல்களை வாங்கிக் கொண்டு பணம் செலுத்தாமல் சீருடையோடு போலீஸ் அதிகாரிகள் ஓடி மறைந்து செல்வதெல்லாம் இந்த சமூக ஊடகங்களின் ஊடாகத்தான் வெளிவந்தது. அவை இன்று இந்த அரசுக்கு இந்த சமூக ஊடகங்களின் ஊடாக வெளிவருகின்ற அந்த அரசினது மோசடிகள், சட்டமீறல்கள், ஜனநாயக விரோத செயற்பாடுகளை கட்டுப்படுத்திக் கொள்ளவோ அதுக்கு விடையளிக்கவோ முடியாத நிலையிலே புதிய சட்டம் இயற்றி இந்த சமூக ஊடக செயற்பாட்டாளர்களை அடிமைப்படுத்திக் கொள்ள, கட்டுப்படுத்திக் கொள்ள இந்த அரசு முயற்சி செய்கின்றது. இதனை நாங்கள் வன்மையாக கண்டிக்கின்றோம். இது ஜனநாயக விரோத செயற்பாடாக இருக்கின்றது. அதற்கு மேலதிகமாக பயங்கரவாத எதிர்ப்பு சட்டம் என்ற ஒன்றை கொண்டு வந்து இந்த நாட்டிலே இருக்கின்ற குடிமக்கள் தங்களது உரிமைகளை கேட்டால், தங்களுக்கு ஏற்படும் அசாதாரணங்களை கேட்டால், தங்களுக்கு ஏற்படும் அநீதிகளை கேட்டால் அவர்களை பயங்கரவாதி என அடையாளப்படுத்துவதற்குரிய அவகாசத்தை அந்த சட்டத்தின் மூலம் ஏற்படுத்த பார்க்கின்றது. அதே போல ஜனநாயக அமைப்புகள், சமூக அமைப்புகள், மக்கள் நலனுக்காக இயங்குகின்ற நிறுவனங்களை எல்லாம் இந்த நாட்டினுடைய ஜனாதிபதி மூலம் தடை உத்தரவை கொண்டு வருவதற்கான அவகாசத்தையும் அந்த சட்டத்தின் மூலம் கொண்டு வர பார்க்கின்றது இந்த அரசாங்கமானது. இவற்றை மீள ஒடுக்கிக் கொள்ள வேண்டும், இவற்றை மீள ஒடுக்கிக் கொள்ள வேண்டும். இந்த அரசுக்கு இத்தகைய சட்டங்களை கொண்டு வருவதற்கு மக்கள் ஆணை இல்லை என்பதனை இந்த இடத்திலே நாங்கள் கூற வேண்டியிருக்கின்றது, ஞாபகப்படுத்த வேண்டியிருக்கின்றது. அது மட்டுமல்ல, இன்று இலங்கையினுடைய ஜனாதிபதி ரணில் விக்ரமசிங்கே அவர் அவர்களுக்கு மிகப்பெரிய ஒரு பொறுப்பு கூறல் இருக்கின்றது. ஈஸ்டர் குண்டு தாக்குதல் நடைபெற்றது அவர் இந்த நாட்டினுடைய பிரதமராக இருக்கின்ற போது. அவே அந்த குண்டு தாக்குதல் தொடர்பான சூத்திரதாரிகளை, அந்த பயங்கரவாதிகளை இனம் கண்டு அடையாளப்படுத்த வேண்டிய அந்த பொறுப்பு கூறல் அவருக்கு இருக்கின்றது. அவை இன்று அதற்கான அந்த வாய்ப்பு அவருக்கு வந்து கிடைத்திருக்கின்றது. ஈஸ்டர் குண்டு தாக்குதலால் பாதிக்கப்பட்ட கத்தோலிக்க கிறிஸ்தவ மக்களுக்கான நீதியை அவர் பெற்றுக் கொடுக்க வேண்டியிருக்கின்றது. ஈஸ்டர் குண்டு தாக்குதலால் அநீதிக்குட்பட்ட முஸ்லிம் மக்களுக்கான நீதியை அவர் பெற்றுக் கொடுக்க வேண்டியிருக்கின்றது. ரணில் விக்ரமசிங்கே அவர்கள், ஜனாதிபதி அவர்கள் இதனை செய்வாரா, அல்லது ராஜபக்சக்களை காப்பாற்றும் வேலையை செய்வாரா, அல்லது இந்த அரச பலத்தை காப்பாற்றிக் கொள்வதற்கான வேலையை செய்வாரா, அல்லது இந்த நாடு இனமோதலுக்குட்பட்டு இவ்வாறு என்றுமே ஒரு தீர்வு கிடைக்காத, எதற்கெடுத்தாலும் ஒரு தீர்வற்ற நிலையிலே என்றும் இன ஒற்றுமை ஒன்று ஏற்பட முடியாத நிலைக்கு தன் உங்களுடைய அரச பலத்தை வைத்துக் கொள்வதற்காக செயற்படுவதுதான் அவருடைய வேலையாக இருக்குமா என்ற கேள்வியை நாங்கள் எழுப்ப வேண்டியிருக்கின்றது. அவை இந்த சபையின் ஊடாக, நாங்கள் மிக தெளிவாக இந்த அரசாங்கத்திற்கு, அதே போல ஜனாதிபதி ரணில் விக்ரமசிங்கே அவர்களுக்கு, நாங்கள் நீங்கள் பிரதமராக இருக்கின்ற போது அந்த சபையிலே உங்களது பக்கம் இருந்தவர்கள், அவை எங்கள் அனைவருக்கும் ஒரு பொறுப்பு கூறல் இருக்கின்றது. இன்று இந்த சேனல் 4 ஊடாக இந்த ஈஸ்டர் தாக்குதல் சம்பவம் தொடர்பாக, அதனுடைய பின்னணியில் இருந்தவர்கள் தொடர்பாக தகவல்கள் வெளிவந்திருக்கின்றது. ஆகவே அதற்கான உரிய நடவடிக்கையை மேற்கொள்ள முடியும். உள்நாட்டிலே மேற்கொள்வதென்கிற அந்த ஆராய்வுகள் தொடர்பாக நம்பிக்கை கொள்ள முடியாதிருக்கின்றது. ஆகவே சர்வதேச விசாரணை தேவை என்பதனை பல்வேறு தரப்புகளும் வலியுறுத்துகின்றது. இந்த நாட்டிலே இருக்கின்ற கத்தோலிக்க சபை கேட்கின்றது சர்வதேச விசாரணை, அதே போல முஸ்லிம் மக்கள் சார்ந்த அமைப்புகள் கேட்கின்றது, அதே போல எதிர்கட்சியாக ஐக்கிய மக்கள் சக்தியாக நாங்கள் சொல்லுகின்றோம், உள்நாட்டு விசாரணை மீது நம்பிக்கை கொள்ள முடியாது. அவை சர்வதேச விசாரணை ஒன்றுக்கான நடவடிக்கை எடுக்கப்பட வேண்டும். ஆனால் ஒன்றை நாங்கள் சொல்லுகின்றோம், இந்த அரசாங்கம் ஒருபோதும் ஜனாதிபதி ரணில் விக்ரமசிங்கே அவர்கள் விரும்பினாலும் கூட அந்த சர்வதேச விசாரணைக்கு இடமளிக்காது. ஏனென்றால் அந்த குற்றவாளிகள், அந்த சூத்திரதா, அந்த பயங்கரவாதிகள் இந்த அரசாங்கத்திலே இருப்பதனால். நன்றி.
Thank you. மீளங்கட்ட கரு மஞ்சுளா திசாநாயக மந்திரிதுமிய, ஒபதுமியட்ட வினாடி 13 காலයක් තියෙනවා.
මොලසනාරුඩ ගරු සභාපතිතුමනි, වන සංරක්ෂණ ආඥාපනත යටතේ පනවන ලද නියෝග සඳහා අනුමැතිය ලබා දීම සඳහා අපේ ගරු අමාත්‍යතුමිය පවිත්‍රාදේවි වන්‍යාරච්චි මැතිණිය අද දින සභාවට ඉදිරිපත් කළ තියෙන යෝජනාවට අදහස් දක්වන්න අවස්ථාව ලබා දීම පිළිබඳව ඉතාමත්ම ස්තුතිවන්ත වෙනවා. මම හිතන්නේ 1907 වන ආඥාපනත ආරම්භ කරලා මේ වෙනතෙක් කටයුතු කරගෙන එනකොට, විශේෂයෙන්ම වන සංරක්ෂණ ආඥාපනතේ යටතේ 451 වන අධිකාරියේ යටතේ මේ නියෝගයන් පනවන්නට ක්‍රියාත්මක කරන්නට අවශ්‍යතාවයක් ඇති වෙලා තිබුණා. ඒ නිසා අද දවසේ එතුමිය මේ අමාත්‍යංශයේ බාර අරගෙන ඉතාමත්ම කෙටි කාලයක් තුළ මේ අතපසු වෙලා තියෙන නියෝගයන් ක්‍රියාත්මක කරන්නට අවකාශය දීම, කටයුතු කිරීම පිළිබඳව කාන්තාවක් විදිහට අපි සතුටු වෙනවා. මොකද අපි දන්නවා අපේ කැබිනට් මණ්ඩලයේ ඉන්න එකම කාන්තා අමාත්‍යවරිය. ඒ නිසා අපිට ලොකු අභිමානයක් තියෙනවා. එතුමිය විශේෂයෙන්ම අපේ ප්‍රදේශවලත් ඇවිදිලා අපේ ප්‍රදේශවල තියෙන ගැටලු සම්බන්ධයෙන් සාකච්ඡා කරනවා, අපිට ඇහුම්කන් දෙනවා. ඉතින් ඒ නිසා මම හිතන්නේ එතුමිය ඉතාමත්ම කාලෝචිතව මේ කටයුත්ත සඳහා ක්‍රියාත්මක වීම පිළිබඳව අපි සතුටු වෙනවා. මේ පනතේ තියෙන කාරණා කටයුතු කතා කරන්නට පෙර කුරුණෑගල දිස්ත්‍රික්කයේ නියෝජනය කරමින් මේ පාර්ලිමේන්තුව නියෝජනය කරන නිසා මම විශේෂයෙන්ම අපේ ප්‍රදේශයේ තියෙන මේ අලිමිනිස් ගැටුම වගේම වනසතුන්ගෙන් තියෙන හානිය වගේම අනිකුත් තියෙන ප්‍රශ්න පිළිබඳව කතා කරනවා. ගිය සතියේත් අපි ඔබතුමියත් එක්ක සාකච්ඡා කරා. නමුත් මේ උත්තරීතර සභාව තුලත් ඒ කතා කළ යුතුයි කියලා මා විශ්වාස කරනවා. විශේෂයෙන්ම අඹම්පොළ ප්‍රාදේශීය ලේකම් කොට්ටාසේ සම්බන්ධීකරණ කමිටුවේ සභාපතිවරේ විදිහට යාපහුව ගල්ගමුව නිකවරටිය කියන අපේ කුරුණෑගල දිස්ත්‍රික්කයේ තියෙන ඉතාමත්ම දුෂ්කර ප්‍රදේශය, ඒ වගේම අලිගහණය ගත්තහම ඉතාමත්ම වැඩි අලිගහණයක් තියෙන්නේ. අපේ ප්‍රදේශයේ ජනතාව, ගොවිතැන් බත් කරගෙන ජීවත් වෙන ජනතාව හැමදාමත් මේ අලිමිනිස් ගැටුමට මූණ දෙනවා. අලින්ගේ තියෙන හිරිහැරය ඔවුන් විඳිනවා. ඔවුන්ගේ නිවාස දේපල වගා කරගන්න වගාව විනාශ කරනවා විතරක් නෙමෙයි, ඔවුන්ගේ ජීවිතත් අද මහා තර්ජනයකට ලක් වෙලා තියෙනවා. මේකට හේතුව අලි ගමට එීම. ඒ නිසා මේ ගමට ආව අලි ටික දැන් හොඳට රසට කන්න තියෙනවා. අපේ ප්‍රදේශ අත්හැරලා යන්නේ. ඔවුන් දැන් යාපහුව ගල්ගමුව ඉක්මවා ඇවිදිලා හිරියාල ආසනයට, මාවතගම ආසනයට, දොඩංගස්ලන්ද ආසනයට, මේ සියල්ලටත් ඇවිදිලා දැන් මේ මාස දෙකක් විතර අපේ ප්‍රදේශයේ ජනතාව ඉතාමත්ම භීතියට පත් වෙලා තියෙනවා. විතරක් නෙමෙයි ඔවුන්ගේ ජීවිත හානි සිද්ධ වුණා, ඔවුන්ගේ දේපල හානි සිද්ධ වුණා. අදටත් ඒ අය යාපහු ආසනයේ දොඩ හිරියාල ආසනෙත් කෙළවරක ඉන්නවා. ඔබතුමිය එදා අපිට පොරොන්දු වුණා සතියක් ඇතුළත ඒ අය නැවත ඔවුන් ජීවත් වුණ ප්‍රදේශවලට ඉවත් කරන්නට කටයුතු යොදලා දෙනවා කියලා. ඉතින් ප්‍රදේශයේ ජනතාව නියෝජනය කරන මහජන නියෝජිතවරියක් විදිහට ඔබතුමීට ස්තුති කරනවා. ඒ වගේම අපේ මේ ඉන්න නිලධාරීන්ගෙන් ඉල්ලා සිටිනවා ඒ කාර්ය අපිට කඩිනම් කරලා දෙන්න. මොකද අපේ ප්‍රදේශයේ ජනතාවට, විශේෂයෙන්ම හිරියාල ආසනේ, මාවතගම ආසනේ, දොඩංගස්ලන්ද ආසනේ ජනතාවට මෙතෙක් කාලයක් එය අලි හිරිහැරේ විඳින්නට සිද්ධ වෙලා තිබුණා. ඒක අලුතෙන්ම මූණ දෙන්නට සිද්ධ වෙලා තියෙන තත්ත්වයක් බවට පත් වෙනවා. ඉබාගමෝ මහාවිද්‍යාලය එක දවසක් පාසල් දරුවෝ ඉක්මනින්ම පාසල් අල්ලා යවන්නට සිද්ධ වුණා. මොකද ඉබාගමෝ මධ්‍ය විද්‍යාලයත් මහාවිද්‍යාලයත් අතර තියෙන බතලගොඩ වැවේ මේ අලි පස් දෙනෙක් හිටීම නිසා. ඉතින් ඒ නිසා ඔබතුමියගෙන් මේ කාරණේ පිළිබඳව ඉතාමත්ම ගෞරවයෙන් ඉල්ලා සිටිනවා මේ කටයුත්තට අපිට සහයෝගය ලබා දෙයි කියන විශ්වාසය තුළ. විශේෂයෙන්ම වනය කියලා කියන්නේ මිනිස්සුන් විදියට ගත්තාම අපි හැමෝගෙම ජීවිත ආරක්ෂා කරගන්න අපිට හුස්ම ලබා දෙන මහඟු සම්පත සබා දහමින් ලැබිලා තියෙන දේ තමයි මේ වෘක්ෂලතා කියලා කියන්නේ. අපේ රටේ වනගහණය ගත්තාම මම විශ්වාස කරන හැටියට මේ වෙනකොට 30%කට වඩා අඩු ප්‍රමාණයක් තමයි වනගහණය තියෙන්නේ. මේ වනගහණයනුත් සංරක්ෂිත කැලෑ, රක්ෂිත කැලෑ වගේම ගම්මානවල තියෙන කැලෑ ආදිය නිසා තමයි මේක සකස් වෙලා තියෙන්නේ. ඒ අතරෙදී අපේ ගම්වල ජීවත් වෙන ජනතාව විශේෂයෙන්ම දැව ඉරුම් හලක් පවත්වාගෙන යනකොට, දැව මඩුවක් පවත්වාගෙන යනකොට, ඒ වගේම ගෘහ භාණ්ඩ අලෙවි කරන තැනක් පවත්වාගෙන යනකොට ඒ අයට විවිධ ගැටලු වලට මූණ දෙන්නට සිද්ධ වෙලා තියෙනවා. ඒ තියෙන නීති රීති අනපනත් ක්‍රියාත්මක කිරීමේදී පැවතුන බාධාවන් නිසා මං හිතන්නේ දෙපාර්තමේන්තුවේ නිලධාරීන් වගේම අපේ ප්‍රදේශයේ විතරක් නෙමෙයි සමස්ත රටේම මහජනතාව විදියටත් නීතිමය වශයෙන් යම් යම් ගැටලු වලට මූණ දෙන්නට සිද්ධ වුණා. මේවා නියමානුකූල කර ගැනීම සඳහා අද දවසේ මේ කටයුතු කිරීම පිළිබඳව අපි ඉතාමත්ම ස්තුතිවන්ත වෙනවා. විශේෂයෙන්ම මේ වන සංරක්ෂණ ආඥා පනතේ තියෙන මේ සංශෝධනයන් ක්‍රියාත්මක කරනකොට අපේ රටේ ජීවත් වුණ ආදිවාසීන් වෙනුවෙන් යම් වචනයක් කතා කළ යුතුයි. මොකද ඒ අයගේ ජීවිත හැඩගැහිලා තියෙන්නේ, ඒ අය ජීවත් වුණේ වනය ආශ්‍රය කරගෙන, කැලෑව තුළ තමයි ඒ අය ජීවත් වුණේ. ඒ නිසා ඒ අයගේ මේ ගේන නීති රීති අනපනත් තුළින් අපේ ආදිවාසීන්ට යම් ඒ අයගේ ජීවන රටාව කරගෙන යන්නට අපහසු වෙන තත්ත්වයකට පත් වෙනවා නම් ඒ සඳහා සුදුසු වැඩපිළිවෙලක් සකස් කළ යුතුයි කියලා මා යෝජනා කරනවා. මොකද මේ සභාව තුළ ඒ ජන කොට්ටාසේ නියෝජනය කරන්න නියෝජිතෙක් නැහැ. ඔවුන්ගේ හඬ මේ නීති රීති අනපනත් සකස් කරන ව්‍යවස්ථා දායකය තුළ නියෝජනය වෙන්නේ නැහැ. ඒ නිසා ඔවුන්ගේ හඬ නියෝජනය කරන්නට නියෝජිතයෙක් නොමැතිකම නිසා මම මේ අවස්ථාවේදී ඒ අය වෙනුවෙනුත් මේ ගෙනත් තියෙන නීති රීති අනපනත් තුළ ඔවුන්ගේ වර්තමානයේ තියෙන තත්ත්වයත් සීමා වෙන ඉඩකඩ සීමා වෙන තත්ත්වයකට පත් වෙනවාදයි කියලා සැකයක් තියෙනවා. ඒ නිසා ඒ අය වෙනුවෙන් යම් සාධාරණත්වයක් ඉෂ්ට කළ යුතුයි කියලා යෝජනා කරනවා. විශේෂයෙන්ම මං හිතන්නේ මම අද කතා කළ යුතුමයි මගේ දිස්ත්‍රික්කයේ තුල තියෙන බඩගමුව රක්ෂිතයත්, ඒ වගේම මල්සිරිපුර රක්ෂිතයත්. පහුගිය කාලේ ඔබතුමාලා දන්නවා ඉතාමත්ම ගැටලු සහිත ගැටලුකාරී තත්ත්වයන්ට පත් වෙලා තිබුණා. විශේෂයෙන්ම මම හිතන්නේ කුරුණෑගල දිස්ත්‍රික්කයේ හරහා යන අපේ රටේ ප්‍රධාන මාර්ගයේ ඒ 6 මාර්ගයේ ඔස්සේ යනකොට බඩගමුව රක්ෂිතයත් මල්සිරිපුර රක්ෂිතයත් දෙකම තියෙන්නේ. ඉතාමත්ම සුන්දර වටපිටාවක් තියෙන්නේ. මේ දිස්ත්‍රික්කයේ හරහා යන අපේ රටේ පහක් හයක් නියෝජනය කරන්නට ප්‍රධාන ප්‍රවාහන මාර්ගය විදිහට සකස් වෙලා තියෙන මේ මාර්ගය තුල තමයි මේ බඩගමුව රක්ෂිතේ තියෙන ඉතාමත්ම සුන්දර කැලෑවක් මේ මාර්ගයේ යන හැම විදේශිකයෙක් වගේම දේශීය සංචාරකයිනුත් මොහොතක් නතර වෙලා මේ සිසිලස ලබන්නට ඒ අය උනන්දු වෙනවා උත්සාහ කරනවා ඒ සිසිලස ලබනවා. ඒ නිසා මම විශේෂයෙන්ම මේ ගෙනල්ලා තියෙන යෝජනාවලිය මේ නියෝගවල සංචාරක කර්මාන්තයේ දියුණු කිරීම සඳහා කටයුතු කරන්නට ඒ වගේම අනෙකුත් අවශ්‍යතා සම්පූර්ණ කරගන්නට මේ වනය වන සම්පත යොදා ගන්නවා කියන පණිවිඩය තියෙන නිසා මම ඉල්ලා සිටිනවා විශේෂයෙන්ම මේ බඩගමුව රක්ෂිතය තුළ දේශීය සංචාරකයින්ට වගේම විදේශීය සංචාරකයින්ට හොඳ තෝතැන්නක් හදන්නට පුළුවන්. ඒ තුළින් අපේ රටේ විදේශ විනිමය අපිට වැඩි කරගන්න පුළුවන්, ආදායම් වැඩි කරගන්න පුළුවන්, හොඳ වටපිටාවක් නිර්මාණය කරන්න පුළුවන්. ඒ සඳහා සුදුසු ක්‍රියාවලියක් සකස් කරන ලෙසත් මම ඔබතුමාලගෙන් ගෞරවයෙන් ඉල්ලා සිටිනවා. අපි එදා ඉල්ලුවා වගේ ඒ බඩගමුව රක්ෂිතේ තියෙන සකස් කරලා තියෙන අර සංවර්ධන වැඩකටයුතු ටික නියමානුකූල කරලා දෙන්නට අවශ්‍ය කටයුතු කරලා දෙන්න කියලා ඉල්ලීමක් කරනවා. ඒ වගේම මම මොහොතක් කතා කරන්න ඕනේ මැල්සිරිපුර රක්ෂිතේ ගැනත්. මොකද හේතුව මේ බඩගමුව රක්ෂිතේ මැල්සිරිපුර රක්ෂිතේ දෙකේම එදා තුරු සෙවන ව්‍යාපෘතිය යටතේ අඩු ආදායම්ලාභී ජනතාවට ජීවත් වෙන්නට අවශ්‍ය කරන ව්‍යාපෘතියක් ක්‍රියාත්මක කරලා තිබුණා. නමුත් ඒක පහුගිය කාලේ නීතිමය කටයුත්තක් නිසා අධිකරණය විසින් ඉවත් කරලා අද විශේෂයෙන් මේ ජනතාව අපහසුතාවයට පත් වෙලා තියෙනවා. බඩගමුව රක්ෂිතේ නිසා ඩිපෝවත් දකුණු ඩිපෝවත් ගැටලුවකට පත් උතුරු ඩිපෝව ගැටලුවකට පත් වෙලා තියෙනවා. ඒකත් බන්දුල ගුණවර්ධන අමාත්‍යතුමා විසඳීමක් ලබා දෙනවයි කියලා කිව්වා. නමුත් මැල්සිරිපුර කැලේ ගත්තහම මැල්සිරිපුර කැලේ ආශ්‍රිත කරගෙන මං හිතන්නේ වෙලෙන්දු 30 දෙනෙක් මුලින් අපි 20කට දීලා තිබුණේ. ඒක දැන් ටිකක් වර්ධනය වෙලා තියෙනවා. නමුත් අපි නොදන්නා මේක යට ඉන්න තව බොහෝ පිරිසක් ඉන්නවා, ජීවත් වෙන ඉතා විශාල පිරිසක් ඉන්නවා. මේ අයගේ ජීවන වෘත්තිය අද අහිමි වෙලා තියෙනවා. අපි එදත් ඔබතුමියත් එක්කත් කතා කරේ ඒකයි. ඒ අයට යම් සහනයක් ලබා දුන්නොත් මේ ආර්ථික අපහසුතාවයෙන් පෙළෙන වෙලාවේ ඒ අයට යම් සහනයක් ලබා දුන්නොත් සුදුසුයි කියලා යෝජනා කරනවා. ඒ වෙනුවෙන් කැලයත් ආරක්ෂා කරන්න ඕනේ. විශේෂයෙන්ම අපි මේ ඉන්නේ අපි හැමෝම බාරකරුවෝ. අනාගතයට මේ වන සම්පත අපි රැකලා දෙන්න ඕනේ, ආරක්ෂා කරලා දෙන්න ඕනේ. අපි මේ ගේන සියලු නීති රීති අනපනත් සකස් විය යුත්තේ මේ තියෙන වනය ආරක්ෂා කරගන්නට, අනාගත පරපුර වෙනුවෙන් නැවත ඒවා අපි දායාද කරලා දෙන්නට, ඒවා වැඩි දියුණු කරලා දෙන්නට. ඉතින් ඒ නිසා ඒ යන ගමනේදී මේ ඇති වෙලා තියෙන තත්වයක් යම් තරමකින් හෝ සමනය කරගන්න ඒ අයට අවස්ථාවක් සුදුසු ක්‍රමවේදයක් සකස් කරලා දෙන්න හැකියාව තියෙනවා නම්, මේ පනත ඇතුලේ යම් හැකියාවක් තියෙනවා නම් ඒ කටයුත්තත් කරලා දෙන්න ඉල්ලීම කරලා දෙන්න කියන ඉල්ලීම කරනවා. ඒ වගේම ගරු අමාත්‍යතුමියනි, විශේෂයෙන්ම මම ඔබතුමියගෙන් ඉල්ලා සිටිනවා දව වන සංරක්ෂණ දව සංස්ථාව පිළිබඳව මීට වඩා යම් විශේෂිත වූ අවධානයක් යොමු කළොත් සුදුසුයි කියලා. මොකද අපි දැකලා තියෙනවා අපේ දැව ගබඩාවල දිරාපත් වෙන විශාල දැව ප්‍රමාණයක් තියෙනවා. සමහර දැව ඉතාමත්ම වටිනා දැව දිරාපත් වෙමින් යනවා. ඒවා ජනතාවට ප්‍රයෝජනෙකුත් නැහැ, රටට ප්‍රයෝජනෙකුත් නැහැ. ඒ නිසා මේ දැව මිලදී ගන්නට අවශ්‍ය කරන ජනතාවට දැව සංස්ථාවට ගේන්නේ නැතුව ඒ තියෙන තැනින්ම ඒ අයට ටෙන්ඩර් ප්‍රොසීඩියකින් හරි මොනවා හරි ක්‍රමවේදයකින් මිලදී ගන්න පුළුවන් අයට මිලදී ගන්නට අවස්ථාව දෙනවා නම් මං හිතන්නේ මේ විනාශ වෙලා යන දැව සංස්ථාවල ගබඩා භූමි තුල දිරාපත් වෙලා යන දැව වලින් යම් පළදායි වැඩ කටයුත්තක් කරන්න පුළුවන් වෙයි ජනතාවට ඒ දැව ටික ඔවුන්ගේ නිවාසයක් ඉදිකර ගැනීමට හෝ ඒ දැව අවශ්‍යතාවයකට ගෘහ භාණ්ඩයක් නිර්මාණය කර ගැනීමට හෝ ලබා ගැනීමට හැකියාව තියෙනවා. ඒ නිසා විශේෂයෙන්ම මම දැකලා තියෙනවා මගේ ගෙදර ඉස්සරහා තියෙනවා කුරුණෑගල පොල්ලත්තා පිටියේ දැව සංස්ථාවේ ගබඩාව කුරුණෑගල දිස්ත්‍රික්කයේ මැල්සිරිපුර දැව ගබඩාව මම දැකලා තියෙනවා S2 දැකලා තියෙනවා. මේ වගේ මේ දිරාපත් වන දැව මේ දැව ටික අඩු මුදලකට හරි අපේ ජනතාවට දීලා මේ ගබඩාවල දිරාපත් වෙන එක අඩු කරගන්න පුළුවන් නම් මම විශ්වාස කරනවා වඩාත් ඵලදායී වෙයි කියලා. ඒ නිසා අද දවසේ මම ඒ වගේම මේ දැව ඉරුම්හල් ජංගම පට්ටක් වලින් ජීවත් වෙන විශාල පිරිසක් ඉන්නවා. ඒ අයට ඒ අයගේ ජීවිකාව කරගෙන යන්නට අවශ්‍ය කරන වටපිටාව සකස් කරලා දෙන්න නීතිමය රාමුව සකස් කරලා දීලා මේ ආඥා පනත යටතේ තියෙන නීති රාමුව තුල ඒ අයගේ ජීවිත කරගෙන යන්නටත් අපේ ගමේ ජීවත් වෙන අහිංසක ගම්වැසියෙකුට ඔවුන්ගේ අවශ්‍යතාවයට අවශ්‍ය කරන ගහක් දෙකක් ඉරා ගන්නට යන ගමනේදී ඔවුන්ට බාධකයක් නොවන ආකාරයට මේ කටයුතු නිර්මාණය කරලා දුන්නොත් හොඳයි කියන ගෞරවනීය ඉල්ලීම කරමින් මට අවස්ථාව ලබා දීම පිළිබඳව ස්තුතිවන්ත වෙමින් මා නිහඬ වෙනවා. බොහොම ස්තුතියි.
තමයි ස්තුතියි ගරු මන්ත්‍රීතුමිය.